તો અત્યારે આપણે સાગર કથામાં પ્રવેશ કરતા પહેલા પૂજ્ય મોહન પ્રસાદ દાસજી સ્વામીના આશીર્વચન લેવા છે. તેઓના પૂજન માટે મહેશભાઈ લેક જશન.
બોલો ઘનશ્યામ મહારાજની જય.
હવે પૂજ્ય સ્વામીને આપણે પ્રાર્થના કરીએ, આપણને આશીર્વચનનો લાભ આપશે. પૂજ્ય મોહન પ્રસાદ દાસજી સ્વામી ઢોરાજી.
સર્વાવતારી આપણા સૌ કોઈના ઈષ્ટદેવ વાલાવાલા સ્વામિનારાયણ ભગવાન, એમના લાડીલા અક્ષરધામથી અહીંયા આપણને લાભ આપવા માટે મોકલેલા એવા મહામુક્ત એવા પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસ સ્વામી તથા એમના સંતમંડળમાં દયાળુ સ્વામી, મુનિ સ્વામી વગેરે સંતો અને વાલા સર્વે હરિભક્તો, ખરેખર આપણે સૌ કોઈ ધન્યભાગી છીએ કે ભગવાન સ્વામિનારાયણે આપણને આવા પૂજ્ય સ્વામી જેવા સદગુરુની આપણને પ્રાપ્તિ કરાવી. ભગવાન શ્રીહરિ એમના લાડીલા એવા પૂજ્ય સ્વામી એમના થકી આપણને આવો અલૌકિક લાભ, આત્મકલ્યાણ આત્મશ્રેય માટેનો જે કાંઈ લાભ એ બધો મળી રહેલો છે. હરિચરિત્રામૃત સાગર ગ્રંથ તો મહારાજ છતાં આધારાન સ્વામી લખી ગયા. અત્યાર સુધી આપણે કોઈ હરિચરિત્રામૃત ગ્રંથ એને પૂરા જાણતા પણ ન હતા, એનું આપણને દર્શને ક્યારે થયું ન હતું. એ ગ્રંથના દર્શન, એ ગ્રંથની જે કથા, એનું શ્રવણ અમને અને તમને સૌ કોઈને પૂજ્યપાદ જ્ઞાનજીવનદાસ સ્વામીએ કરાવ્યું અને એ ગ્રંથ દ્વારા ભગવાન સ્વામિનારાયણનો સર્વોપરી નિશ્ચય, સર્વોપરી ઉપાસના આપણને સૌ કોઈને પૂજ્ય સ્વામીજી એમણે કરાવેલું છે. હરિચરિત્રામૃત સાગરની 6-6.5 વર્ષથી એમને પોતે કથા કરી અને દેશ વિદેશના સર્વે કોઈ ભક્તજનો એને એનો અલભ્ય લાભ સ્વામીએ આપ્યો. તમે હરિભક્તો તો બરાબર, પણ અમે સંતોને પણ જે હરિચરિત્રામૃત સાગરનું જ્ઞાન, સમજણ, મહિમા, મહાત્મ્ય સમજાયું હોય તો પૂજ્ય સ્વામી દ્વારા કહે છે. તો વાલા ભક્તો, ખરેખર હું ભગવાન સ્વામિનારાયણના ચરણકમળમાં એવી પ્રાર્થના કરું છું કે પૂજ્યપાદ સ્વામીને હજી ઘણા વર્ષો સુધી આપણને ભગવાન શ્રીહરિ એનો લાભ અપાવે, એટલે લાંબી આયુષ સુધી ભગવાન એમને રાખે અને નિરામય નિરોગી એવું જીવન સ્વામી હજી ઘણા વર્ષો સુધી જીવન જીવે અને જે કાંઈ એમના સદગુણો છે એ એમના સંતમંડળ એમાં જુઓ. તો અત્યારે વક્તા સ્થાને બિરાજેલા પૂજ્યપાદ ઈશ્વરચરણદાસ સ્વામી, જેને આપણે દયાળુ સ્વામી કહીએ છીએ, તો એમાં એ સદગુણો કાયમ માટે મળતા રહે અને એમના થકી પણ સ્વામીનો જે કાંઈ લાભ એ મળતો રહે એ પણ હું ભગવાન સ્વામિનારાયણના ચરણકમળમાં પ્રાર્થના કરું છું, શુભેચ્છા પાઠવું છું. બાકી તો પૂજ્ય સ્વામીએ પોતાનું સંતમંડળ એવું તૈયાર કર્યું છે કે એક પછી એક સંતો એવા સદગુણી બન્યા છે અને એ સ્વામી એમના સદગુણો સંતો દ્વારા તમારા વિશે પણ મને જણાય છે. સંપ્રદાયમાં સત્સંગીઓ તો ઘણાય છે, પણ ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભગવાનની ભક્તિ, મહાત્મ્ય, ભગવાનના વિશે, સંતોના વિશે દિવ્ય ભાવ, આ બધા જે સદગુણો હરિભક્તોમાં ઉતર્યા છે એ પણ સ્વામીના સદગુણો સંતો દ્વારા આપણને પ્રાપ્ત થયા છે. માટે આપણે ખરેખર ધન્યભાગી છીએ. આપણે આગલા જન્મમાં જપ કર્યા છે, તપ કર્યા છે, વ્રત કર્યા છે, દાન આપ્યા છે, યજ્ઞ કર્યા છે, જે કાંઈ સદગુણો મેળવાય છે એનું ફળ અત્યારે આપણને એ પૂજ્ય સ્વામી વગેરે સંતોથી પ્રાપ્ત થયેલું છે. અથવા તો આપણે કોઈ વૃક્ષવેલી રૂપે આવીશું ને, ખડ રૂપે આવીશું તો આપણા ઉપર ભગવાનનો ચરણ આવ્યો છે, અથવા તો માણકી ઘોડીનો એ ચરણ આપણા ઉપર આવી ગયો છે ખડ રૂપે આવીશું તો, અથવા વૃક્ષ રૂપે આવીશું તો આપણા ફળ ફૂલ જે કંઈ ભગવાનના અને સંતોના ઉપયોગમાં આવ્યા છે. અરે આપણે પશુઓ રૂપે આવીશું, બળદ રૂપે આવીશું તો આપણે ગાડે જૂત્યા આવીશું અને એ ગાડામાં ભગવાન કે સંતો બેઠા હોય છે, અથવા તો ગાયો ભેંસો રૂપે આવીશું તો આપણા દહીં દૂધ ભગવાનને સંતોના ઉપયોગમાં આવ્યા છે. એ પુણ્ય કરીને આપણને આ સત્સંગ મળ્યો છે. આવો સત્સંગ મળ્યો છે એમને મળ્યો નથી, સમજા? આ સત્સંગ મળ્યો છે લાભ કેટલો સમજવો. ગુણાતીતાન સ્વામીએ વાતોમાં એમ લખ્યું છે કે કોઈને વડોદરાનું રાજ્ય અથવા તો વડોદરાનો ચાંદલો જો થયો હોય ને તો લોકો એને બહુ નસીબદાર ને બહુ ભાગ્યશાળી સમજે. તો આપણને આ સત્સંગ મળ્યો છે ને એ એક વડોદરાનું રાજ્ય નહીં, કરોડ કરોડ વડોદરાના રાજ્ય મળ્યા હોય એક કરતાં અધિક આ લાભ મળ્યો છે. માટે વાલા ભક્તો, ગુણાતીતાન સ્વામીએ લખ્યું, કરોડ કામ બગાડીને મોક્ષ સુધારી લેવો, કદાચ કરોડ કામ આલોકના સુધાર્યાને એક મોક્ષ બગાડ્યો તો શું કર્યું? કાંઈ નથી કર્યું. આપણો મનુજન્મ એળે ગયો કહેવાય. માટે વાલા ભક્તો, અમારે ને તમારે સૌ કોઈને સમજી વિચારી અને આપણો મોક્ષ સુધરે એમાં કોઈ જાતની ખામી ક્ષતિ ન રહે, અને પાછું એ જુઓ તો આવવું ન પડે એવું જીવન જીવી લેવું પૂજ્ય સ્વામી વગેરે સંતો એના સમાગમથી એવું જીવન ઘડતર આપણે કરી શકશું. માટે વાલા ભક્તો, તમે ખૂબ ધન્યભાગી છો. ભગવાનને તમને ખૂબ સારો યોગ આપ્યો છે, સત્સંગનું સારું બળ આપ્યું છે, અને વિશેષ ને વિશેષ સત્સંગનું બળ વૃદ્ધિ પામે, વધારે ભગવાન સાંભળે, વધારે ભગવાનનું ભજન થાય અને વિશેષ ને વિશેષ ભગવાનની આજ્ઞામાં વર્તાય એવી ભગવાન સ્વામિનારાયણના ચરણકમળમાં પ્રાર્થના કરી અને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.
ખૂબ સરસ પૂજ્ય સ્વામી આપણને ખૂબ જ રૂઢ આશીર્વાદન પાઠવ્યા. તો વાલા ભક્તો, હવે આપણે સાગર સાર કથામાં પ્રવેશ કરવો છે, તો હું પૂજ્ય દયાળુ સ્વામીના ચરણમાં વિનંતી કરીશ, પૂજ્ય સ્વામી આપણને અત્યારની સાગર સાર કથામાં અવગાહન કરાવશે. પૂજ્ય સ્વામી.
સતતમ નિજ મૂર્તિ ચિંતકાના અધિક શ્વેત મનોહર પ્રકાશ હૃદિ દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિ નમઃ. હિરણ્મયેન પાત્રેણ સત્યસ્યાપિ હિતમ મુખમ તત્ત્વં ભૂષન્ન પાવૃણો સત્યધર્માય દૃષ્ટયે સત્યધર્માય દૃષ્ટયે. ઓમ પરાત્પરાય મત્પ્રકાશકાય શ્રીપૂર્ણ પુરુષોત્તમાય નમો. કારણકારણાય શ્રી સ્વામિનારાયણાય પરબ્રહ્મણે નમો નમઃ. સર્વાધારાય રાજા ઘનશ્યામશ્રેષ્ઠાધિરાજાય શ્રી હરિ કૃષ્ણ મહારાજાય નમો નમઃ. સર્વાત્મને મદાત્મને શ્રી સજાનંદ સ્વામીને શ્રી હરિ રૂપાય આદિ ગુરવે શ્રી ગોપાલાનંદ સ્વામીને નમો. મહામુક્ત શ્રી મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી પ્રભૃતિ સર્વેભ્યો મહામુક્તેભ્યો ગુરુચરણેભ્યઃ પ્રકટ સાધુ ભક્તેભ્યો નમો વિક્રમ સંવત 2074 કારતક સુદ બીજી ચોથ મંગળવાર તારીખ 24 ઓક્ટોબર 2017 કુંડલધામ. કથાસ્થળ ઉતાવળી ગંગાને કિનારે કથા મંડપ. આજે શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડલધામ આયોજિત સાગર મહોત્સવનો બીજો દિવસ એની પહેલી પાળીની શુભ શરૂઆત થઈ રહી છે. આપણા સાગર સાર જ્ઞાન યજ્ઞના વક્તા પૂજ્યપાદ ગુરુજીને આજે આરામની જરૂર પડી છે, એટલે ગુરુજી કથા માટે નહીં આવ્યા. પરંતુ આપણે સૌ પ્રભુને એ ભક્તિ અર્પણ કરીશું કે હે મહારાજ, આપને પામવામાં, આપને જાણવા અને માણવામાં જેમણે અમારા ઉપર ડગલે અને પગલે કરુણા વરસાવી છે, એવા અમારા ગુરુજીને આરામ થાય, સુખ થાય એમાં અમે બધા સદૈવ રાજી છીએ. એમને આરામની જરૂર પડે છે ને વાલા ભાઈઓ, એ આપણા અર્થે બહુ દાખલો કરે છે ને, એટલે તો છે આપણે બધા પરમાત્માની કૃપાથી ખૂબ ખૂબ ફાયવા છીએ. શિબિર ચાલતી હતી તોય અને મહોત્સવ આવ્યો તોય આપણે તો એ જ કથા, એ મહાઆનંદ, એ સત્સંગ, આવા પરમ પાવન વંદની સંતો પધારે છે, એમના દર્શન, એમના આશીર્વચન મળે છે, આપણા મોટા ભાગ્ય છે. સાગર સાર જ્ઞાન યજ્ઞમાં અત્યારે 28મા પૂરનો સાર ચાલી રહ્યો છે. આપણે એકવાર આખે આખો ગ્રંથ શબ્દશો સાંભળી ગયા છે, માત્ર એના બે તરંગની પૂર્ણાહુતિ બાકી રહી છે, એ પણ એક દી આવી જશે. વળી મહારાજે બહુ દયા કરી, આપણને સાગર સારના માધ્યમે આખા ગ્રંથનું તારણ સીધે સીધા હીરા આપવાનો લાભ આપ્યો છે. શ્રી હરિચરિતામૃત સાગર જ્યારથી આપણે સાંભળવાનું ચાલુ કર્યું અને એની પૂર્ણાહુતિ થાય, આઈ થિંક 2000 કલાકની એ કથા થશે. હવે એ વારે વારે આપણે સાંભળવું હોય તો એમ આપણા હાથમાં એ સાનુકૂળતા છે. પરંતુ આજે સાગર સાર કથા થઈ રહી છે એ સાંભળવી હોય તો એ આપણે ગમે ત્યારે નિયમ લઈ શકીએ કે ચાતુર્માસમાં, આ વર્ષમાં મારે સાગર સાર જ્ઞાન યજ્ઞની કથા સાંભળી લેવી છે, તો આરામથી સાંભળી લેવાય. અને એ સાંભળી લઈએ તો આખા સાગર કથાનો સાર સાર આપણા હાથમાં આવી જાય, બધું તાજું થઈ જાય, એટલો મોટો અનુગ્રહ વાલા મહારાજે આપણા ઉપર કર્યો. ગુરુજીએ દયા કરી સાગર સારની કથા શરૂ કરી, એ આપણા માટે બહુ લાભદાયી નીવડી છે. કાલે ગુરુજી જ્યાં કથા ઊભી રાખી છે હું ત્યાંથી આગળ વધારું છું. એકવાર અમદાવાદમાં અંગ્રેજ સરકાર તરફથી કલેક્ટર તરીકે નિમાયેલા દુલાબ સાહેબ પુનઃ સ્વદેશ ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાં તેમણે સ્વામિનારાયણ ભગવાન વિશેની વાતો પોતાના કિંગને કરી. એ જમાનામાં જે કોઈ એમના લોર્ડ હશે એમની આગળ આ બધી વાતો કરી. ઇન્ડિયામાં અત્યારે એક સ્વામિનારાયણ કરીને એક મહાપુરુષ એવા થયા છે કે ન પૂછો વાત. તેથી તે રાજાએ તેના ગુરુ પાદરી બિશપ હેબરને સ્વામિનારાયણ ધર્મ વિશે જાણવા ભારત સ્પેશિયલ મોકલ્યા. આ એક આપણા ગ્રંથોમાં લખાયેલી વાત છે. બિશપ હેબર ઇન્ડિયા આવેલા એ હિસ્ટ્રીમાં પણ વાત મળે છે, પરંતુ આપણા ગ્રંથોએ એનું બાકીનું બધું વિચરણ ને બીજા કાર્યો એ નોંધ્યા નથી. કારણ કે આપણે તો સ્વામિનારાયણ ભગવાનના ઇતિહાસને લખવાવાળા છીએ. એમાં જ્યાં જ્યાં બિશપ હેબરની એન્ટ્રી છે એટલો ભાગ આધારાનંદ સ્વામી અહીંયા લખ્યો છે. સ્વામીનું એવું માનવું છે કે બિશપ હેબર ઇન્ડિયા આવ્યા એના બીજા જે કંઈ નિમિત્તો હોય તે, પણ એક નિમિત્ત આ હતું કે ઇંગ્લેન્ડના કિંગને સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપની વાત સાંભળવા મળી. એ એવા લોભાયેલા કે આપણા કોઈ મોટા પાદરી સાહેબ ત્યાં જાય, સ્વામિનારાયણને મળે, એમાંથી કંઈક શીખવાનું શીખે, આપણો ધર્મ આપણું આ બધું એવું પ્રજ્વલિત થાય તો કેવું સારું. બહુ સરસ. એકવાર ધજા પતાકા લહેરાવો વાલા ભાઈઓ. પૂજની પ્રભુના પ્યારા સંતો પધાર્યા, આપણા વાલા પૂજ્ય શાસ્ત્રીજી સ્વામી ખાનદેશ સાવદાથી અમારા વડતાલના શાસ્ત્રી ધર્મપ્રસાદ દાસજી સ્વામીના શિષ્ય વર્ગના સંતો પણ આવ્યા છે. કહેવાય છે બિશપ હેબરને ઊંડે ઊંડે થોડી એવી પણ આશા હતી કે જે ભારતમાં આવું પ્રતાપી કામ કરી શકતા હોય એ સ્વામિનારાયણ, માની લ્યો અમારાથી પ્રભાવિત થાય અને એ અમને સપોર્ટ કરતા થઈ જાય અને અમારો ક્રિશ્ચિયન ધર્મ પણ દિગંતમાં લાગી જાય તો. પરંતુ એ મહારાજને મળે છે, શું શું કથા થાય છે એનું અહીંયા ટૂંકમાં છે. બિશપ હેબર વાહણમાં બેસી મુંબઈ આવ્યા. ભારતમાં એમને જ્યાં જ્યાં જવું હશે એ એમણે જે વિચરણ કર્યું હશે પણ ત્યાંથી સુરત અને વડોદરા થઈ નડિયાદ આવ્યા. ત્યાં તેમને સમાચાર મળ્યા કે અત્યારે સ્વામિનારાયણ ભગવાન વડતાલ છે. તેથી તેમણે શ્રી હરિને વડતાલ પત્ર લખી જણાવ્યું કે આપની આજ્ઞા હોય તો હું આપને મળવા વડતાલ આવું, માટે આપની જેવી મરજી હોય તેવું મને પત્ર લખી જણાવજો. બિશપ હેબરે નડિયાદથી સ્વામિનારાયણ ભગવાનને આવો એક વિનંતી પત્ર મોકલ્યો કે મારે આપને મળવા આવવું છે, જો આપની આજ્ઞા હોય તો હું વડતાલ આવું. પછી તેમનો પત્ર વાંચીને શ્રી હરિ તેમને મળવા વડતાલથી નડિયાદ પધાર્યા. વાલાભાઈઓ, એક રહસ્યની વાત છે અહીંયા. એ અનંત કોટી બ્રહ્માંડના રાજા ધીરાજ છે, એમને કોઈ દિવસ એવું નથી ફીલ થતું કે આ બ્રહ્માંડના આવા સામાન્ય બધા જીવડાઓ એને મળવા હું શું કામ જાઉં, એ આવે નહીં દોડતા અહીંયા. એમણે તો જે રીતે જાજા જીવનું ભલું થાય, એકાંતિક ધર્મનું સ્થાપન થાય, બસ એ પ્રમાણે જ મારા વાલમજીએ હંમેશા વર્તાવ રાખ્યો છે. શ્રી હરિચરિતામૃત સાગરમાં આધારાનંદ સ્વામીએ લખેલો એક અદ્ભુત દોહો છે. આપ રહે નિર્માન હી હોય કે અતિશય દીન, વશીકરણ યહી મંત્ર સે જગ હી કિયે આધીન. આવી સ્વામિનારાયણ ભગવાનની ખાસિયત છે. અને વાલા મહારાજ એમ રહ્યા, એમનો એવો પ્રતાપ એના પરિણામે જ આજ મોટા મોટા દુનિયાના દેશના દિગ્ગજ નેતાઓ સ્વામિનારાયણ ધર્મથી પ્રભાવિત છે. સ્વામિનારાયણ નામ ઉપાસક એને માનનારા જે કોઈ સાધુ સંતો આચાર્યો હોય એના પગમાં પડે છે. એ પ્રતાપ કોનો છે ભાઈ? વાલા વાલા આપણા ઈષ્ટદેવનો છે. મહારાજ નડિયાદ ગયા, ત્યાં શ્રીહરિ બિશપ હેબરને મળ્યા. શ્રીહરિ સાથે ઘણો વાર્તાલાપ કર્યો. શ્રીહરિની વાતો સાંભળીને તેઓ ખૂબ ખુશી થયા. પછી તેમણે શ્રીહરિની પૂજા કરી. પછી શ્રીહરિ નડિયાદથી નીકળી વડતાલ પધાર્યા. પછી શ્રીહરિ વડતાલથી નીકળી પીપળાવ, તારાપુર, મોરજ, ગોલાણા, ભોળાદ, કમિયાળા, ગાંપ, ઝીંઝર, ભીમનાથ, પોલારપુર, કુંડળ, કારિયાણી, ઝીંઝાવદર, નિંગાળા, ઉગામેડી થઈને ફરી પાછા ગઢપુરમાં દાદા ખાચરના દરબાર પધાર્યા. તમે એ જોતા રહેજો કે શ્રીહરિ ચરિત્રામૃત સાગરની કથા પૂરી થાય ત્યાં સુધીમાં મહારાજ જાય ભલે ગમી ત્યાં, છેવટે આવીને ઠરી થામ થવાનું ઠેકાણું કયું? એનું નામ ગઢપુર છે. વાલા ભાઈઓ, એ ગઢપુર વાસી હશે કેવા? એની ભક્તિ, એની ભાવના, એમનું સમર્પણ, એમની નિષ્ઠા, મારા પ્રિયતમ પ્રભુનો એમના ઉપર કૃપા પ્રસાદ હશે કેવો કે આખા બ્રહ્માંડમાં પોતાનું ઘર માનીને રહેવાનું ઠેકાણું મારા વાલાને દાદાનો દરબાર સારો લાગ્યો. બાપ, મારીને તમારી જિંદગીમાં હું ને તમે બીજું હુજે એટલું પામીએ, ગમે એટલા દુનિયામાં જામીએ, પણ જો આ એક વાત સિદ્ધ ન થઈ કે મારો ભગવાન સામેથી અત્યંત રાજી થઈને આ હૃદય મંદિરમાં પોતાનું ઘર માનીને વસી ન ગયા, તો મેળવેલું બધું પાણીમાં છે. કદાચ હું ને તમે આ દુનિયામાં કાંઈ જાજુ ન પામ્યા, આ લોકમાં કશું જાજુ ન જામ્યા, મને ને તમને કદાચ કોઈ નથી ઓળખતું, છો ન ઓળખે. ભાડમાં જાય એ આ દુનિયાની સત્તા, સંપત્તિ અને કીર્તિ, પ્રસિદ્ધિ, પણ આ એક ઓળખતા હોય, એ આપણને એટલા બધા ઓળખતા હોય, એટલા બધા ઓળખતા હોય કે એને આપણા વિના ગમે નહીં, આપણને એમના વિના ચાલે નહીં. બસ હું ને મારો ઠાકોર, જગત બધું કાણો, મારો ઠાકોર બેઠા પારણે ને હું દોરી તણ, આટલું જો જામી જાય ને બેડો પાર. પણ હવે આપણો ગોલ શું છે એના ઉપર છે. દાદા ખાચર, મોટીબા, લાડુબા, પુરુષોત્તમ નારાયણ માટે જીવતા, પુરુષોત્તમ નારાયણ માટે મચતા, પુરુષોત્તમ નારાયણ માટે મરતા. બાપ, આપણે બધા કોના માટે જીવી રહ્યા છીએ, કોના માટે મથી રહ્યા છીએ, કોના માટે મરવા તૈયાર છીએ, ત્યાં બહુ મોટો ફરક છે. મારા ભગવાનને તો શુદ્ધ સમર્પણ જોઈએ છે, શુદ્ધ પ્રેમ જોઈએ છે, શુદ્ધ નિષ્ઠા જોઈએ છે. જ્યાં એનો જ એક આશરો હોય, એક શબ્દમાં કહું તો જેને માટે એ જ સાધન, એ જ સાધ્ય હોય, ત્યાં મારા વાલાને આવી જવાય છે, આવવું પડતું નથી. જો આપણે પણ બધા એવા બનીશું તો મહારાજ હરી ફરી વારંવાર આપણા હૃદય મંદિરમાં આવશે. ગઢપુરમાં વર્ષા ઋતુનો વરસાદ થયા પછી શ્રીહરિ ઉન્મત ગંગામાં સ્નાન કરવા પધાર્યા. સ્નાન કરીને પાછા પધારતા હતા ત્યારે રસ્તાની બંને બાજુ લોકો દર્શન કરતા હતા. બહુ જ સરસ અદ્ભુત કથા આવી રહી છે વાલા ભાઈઓ. ગઈકાલે આપણે બધા સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન રાજાધિરાજ ગ્રંથરાજ શ્રી હરિચરિત્રામૃત સાગર, સાગર સાર જ્ઞાનયજ્ઞના વક્તા મહોદય ભગવત સ્વરૂપ વાલા ગુરુજી, આ બધા પરમ પાવન સંતો, એમની જે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી એના મેં અને તમે બધાએ દર્શન કર્યા છે. કર્યા છે કે નથી કર્યા? કદાચ કાલે જે નહીં આવ્યા હોય ને આજે જ આવ્યા હોય એ રહી ગયા હશે, પરંતુ ભગવાનની દયાથી શિબિર શરૂ થઈ એના પહેલેથી જે આવી ગયા છે, ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી જે ચોક્કસ રહેવાના છે એને તો કોઈ દર્શન ચૂકાણા નથી. કાલે આપણે બધાએ વાલા વાલા રાજા ધીરાજના એના મુક્તોના જે દર્શન કર્યા છે એનું ફળ ખરેખર કેટલું થયું હશે એની આજની કથા મને ને તમને સાબિતી આપે છે. હા, એક શરત છે ખરી, આપણે એ શરત જેટલી પાળી હશે એટલો ફાયદો આપણને વધારે થશે. ચાલો એ જોઈ લઈએ કે આવા પરમાત્મા અને એના મુક્તોના દર્શન થાય ત્યારે એનું ફળ કેટલું હોય છે, ત્યારે શું શું કરવું જોઈએ, એ દર્શન એ લાહવો કેમ લેવો છે. શ્રી હરિજી મહારાજ ઉન્મત્ત ગંગામાં સ્નાન કરી પુનઃ દરબારગઢમાં આવી રહ્યા છે ત્યારે ત્યાં જેટલા કાંઈ લોકો હાજર હતા એ બધા જ રસ્તાની બંને બાજુ ઊભા રહીને શ્રી હરિજી મહારાજના દર્શન કરે છે. એ દર્શન કરતા હતા અને એમને કેવું ફળ થતું હતું એની અહીંયા બે ચોપાઈ આધારાનંદ સ્વામી અદ્ભુત લખી છે. તમે એલઈડીમાં એ જોવા મળશે, એને ગાતા રહેજો. ગઈકાલે આપણે આ મુજબ કેવું કરતા હતા એની હારે સરખાવતા રહેજો અને જેટલું સરખામણી થાય તો એ મેળવી લેજો કે મને ફળ કેટલું થયું હશે.
સહિત શ્રી હરિ કે જે તે શિરનમાવત રહાય તે તે ભાવ સહિત શ્રી હરિ કે તે શિરનમાવત
પહેલામ પહેલી શરત ભાવ
હાય તે તે ભાવ સહિત શ્રી હરિ કે જે તે
જેના હૃદયમાં અહો 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 ભાવ ઉભરાઈ રહ્યો હોય આવા દર્શન મારા ભાગ્યમાં હોય ક્યાંથી, ઓહો હો, હે પરમ બ્રહ્મ, હે પરમાત્મા, હે અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ, તમે આ બ્રહ્માંડમાં પધાર્યા, મને તમારો આશ્રિત બનાવ્યો, તમારો નિશ્ચય કરાવ્યો, આજ આ દર્શનનો તમે જ પરમ કૃપા કરી અને મને લાહો આપ્યો. ધન ધન ધન, હે નાથ, તમારી કૃપાથી આ ધન ધન થયો. આવા એક પરમ આસ્તિક ભાવથી શ્રી હરિજી મહારાજને જે મસ્તક નમાવે છે, શું કરે છે ભાઈ? અહીંયા વાલા વાલા મહારાજ બિરાજમાન છે, ચાલો એક વાર આપણે બધા જ વાલમજીને મસ્તક નમાવી લઈએ. બહુ સરસ. બીજી વાત, તેમજ બંને હાથ જોડે છે, દર્શન કરે છે. જોડો 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 ભાઈ, ભાવ સહિત હો, વિડીયોમાં આવે એટલે ના, ભગવાનના મહિમામાં આવી જઈએ, એની દ્રષ્ટિમાં આવી જઈએ, એવો સાક્ષાત ભાવ રાખીને બંને હાથ જોડવા, મારા પ્રભુજીના ભાવ વિભોર થઈને દર્શન કરવા. હે વાલા મહારાજ, હે અક્ષરધામના અધિપતિ, હે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તમે આવા સુંદર બ્લુ વાઘા ધારણ કરી આજ મને સાક્ષાત દર્શન દઈ રહ્યા છો. ક્યાં જીવ ક્યાં જગદીશ, જાણો જુજ વીએ જાત છે રે. ક્યાં એ અને ક્યાં હું તમે, એમનું મિલન, આ એમના દર્શન, આ એમનો આશરો, આ એમનો નિશ્ચય બાપ, એમની કેવળ કરુણાથી આપણને મળ્યું છે. ભાવ વિભોર થઈને હાથ જોડો, દર્શન કરો, માથું નમાવો અને એનો લાભ લઈ લ્યો. જે કોઈ લોકો આસ્તિક ભાવથી સ્વામિનારાયણ ભગવાનને મસ્તક નમાવે છે, તેમજ બંને હાથ જોડે છે કે દર્શન કરે છે, તે બધા જ જન્મ મરણ રૂપે સંસાર સાગરને તરી જાય છે. ઓહો, મારા પૂર્ણ પુરુષોત્તમનો પ્રતાપ જો, વાહ ભાઈ વાહ, તમે ધજા લહેરાવો છો અને ઓહો, એવા હારા લાગો છો, એવા હારા લાગો છો, જાણે મારા પ્રભુનો પ્રતાપ લહેરાઈ રહ્યો છે. હો, બહુ સરસ, ગુડ ગુડ, મૂકી દો. એક આમાં મોટો જબરો પ્રશ્ન છે, સાંભળો, કે ભાઈ આજે આપણે દર્શન કર્યા, હાથ જોડ્યા, માથું નમાયું, ભાવથી આ બધું કર્યું, બધી વાત સાચી, પણ આના પહેલા હું કઈ સત્સંગી હતો નહીં. આ જન્મે અને આના પહેલાના જન્મોમાં પણ મેં બહુ બધા પાપ કર્યા છે, કરોડ કરોડ કલ્પના મારા માથા ઉપર પાપ છે. એનું હું કેવી રીતે હું જન્મ મરણ લખચોરાસી જંપુરીમાંથી છૂટી જાઉં ભાઈ? એનું બહુ સરસ સમાધાન છે. જીવની માથે કરોડો કરોડ કલ્પના જે પાપ રહ્યા છે, તે જો શ્રી હરિજી મહારાજને તથા તેમના વાલા વાલા જે ભક્ત હોય, સંત હોય, ઉપાસક હોય, એમને કોઈ નમસ્કાર કરે છે, શું કરે છે? નમસ્કાર. ભગવાન, ભગવાનના વાલા, સંત, ભક્ત એને કોઈ નમસ્કાર કરે છે, અર્થાત માથું એમની આગળ નમાવી દે છે, એમના શ્રી ચરણોમાં શીશ ઝુકાવી દે છે. જે કોઈ માથું એમના ચરણોમાં નમાવી દે છે, સોંપી દે છે, એના માથા ઉપર રહેલા કરોડ કરોડ કલ્પોના તમામે તમામ પાપોનો નાશ થઈ જાય છે. વાલા ભાઈઓ, માથું નમાવવામાં કોઈ દી શરમ રાખવી નહીં, કોઈ દી અહમ આડું આવવા દેવું નહીં. ભગવાન અને ભગવાનના સંતને શીશ ઝુકાવી દેવું. આજે મને યાદ છે, અહીંયા પૂજ્ય રામકૃષ્ણદાસજી સ્વામીના સંતો બિરાજમાન છે. એક વખત વાલા ગુરુજી અમ સૌ સંત મંડળને લઈને શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ ધ્રાગંદ્રા લઈ ગયેલા. ત્યાં વાલા સંતોએ બહુ સરસ આયોજન કરેલું. અમે લોકોએ ત્યાં જોયું હતું, ત્યાંના જેટલા કાંઈ વિદ્યાર્થીઓ છે, કોઈ પણ સંત આમ પાસ થાય એટલે વિદ્યાર્થીઓમાં વાલા સંતો એટલા સારા સંસ્કાર રેડ્યા છે કે નાના નાના બાળકો એકદમ ભાવસભર થઈ અને એટલું શીશ ઝુકાવીને પગે લાગે, વાલા વડીલો તમને નવાઈ લાગે, એમનું આ મસ્તક છેક જમીને અડી જાય એટલા ઝૂકીને પગે લાગે. બોલો, એક દિવસ જોયું, બે દિવસ જોયું, અનેક વખત જોયું, પછી અમારા ગુરુજીએ અમને સંતોને કીધું કે આ સંતોને હજારો વાર ધન્યવાદ, સંસારીના છોકરાઓને આટલા સારા સંસ્કાર આપે છે, ભગવાનમાં ભગવાનના સંતોમાં આવો ભાવ કરાવે છે. સંસ્કાર ધામ નામ દેવે સ્વરૂપ સ્વામી સાર્થક થયો. બહુ સારું કહેવાય, બહુ જ સારું કહેવાય. આવડો મોટો મહિમા છે. સાંભળો, ભગવાન કે ભગવાનના જે હોય એવા સંત ભક્તને કોઈ નમસ્કાર કરે છે, એમને આગળ શીશ ઝુકાવી દે છે, પોતાનું બધું જ ગમન અહમ સત્તા સંપત્તિનું માન મૂકીને એમના ચરણોમાં માથું મૂકી દે છે, એના કરોડ કરોડ કલ્પોના પાપ લાગ્યા હોય તો પણ એનો નાશ થાય છે. માટે માથું નમાવી દેવું, બાપા નમસ્કાર કરતા રહેવું, અને એ એકવાર કર્યું એટલે પૂરું એમ નહીં, કાયમ કરતા રહેવું. એટલા માટે કે આપણે જ્યાં સુધી દેહ અને દુનિયામાં છીએ ત્યાં સુધી જાણતા અને અજાણતા પાછા પાપ તો ચાલુ ને ચાલુ રહે છે, એ કાયમ બાળતા રહેવું જોઈએ. આટલા બધા પાપ બળી જાય નમસ્કાર કરવાથી, આનું શું કારણ? ભગવાનને, ભગવાનના વાલા સંત ભક્તને માથું નમાવો અને આટલા બધા પાપ બળી જાય, એનું પણ આધારાનંદ સ્વામી બહુ સરસ રીઝન આપે છે. સૂર્યની આગળ રાત્રિનું લેશ માત્ર પણ કાંઈ ચાલતું નથી. ચાલે છે? કોઈ રાત એમ કે મારે મારું સામ્રાજ્ય 24 કલાકનું જમાવવું છે તો થઈ શકે? ગમે એટલા ટાંગા પછાડે, ગમે એટલી આખી પાછી થાય, બોકાહા નાખે કે અત્યારે તો અમારું ચાલે એવું બધું જગતમાં થઈ ગયું છે, તો પણ સૂરજ સામે રાજબાઈનું કાંઈ ચાલે નહીં. ચાલે? જેવો હોરજ આમ નીકળે એટલે આપોઆપ રાત વિલીન થઈ જ જાય. આવું સ્વામીએ દૃષ્ટાંત આપ્યું. સૂર્યની આગળ રાતનું લેશ માત્ર પણ ચાલતું નથી. અગ્નિની આગળ જેટલા પણ કાંઈ કાષ્ટ લાકડાઓ હોય છે તે બધા બળીને રાખ થઈ જાય છે, તેમજ લોઢું પણ જો અગ્નિના જોગમાં આવે છે તો તે અગ્નિ રૂપ થઈ જાય છે, અગ્નિ જેવું જ લાલમ લાલ દેખાય છે. દેખાય છે કે નહીં? અગ્નિમાં ભઠ્ઠામાં લોખંડ નાખો એટલે એ અગ્નિ લોઢાને પણ કાળું મટાડીને લાલ કરી દે છે, ઠંડુ મટાડીને ગરમ કરી દે છે. હવે આ તો દ્રષ્ટાંત છે. જોજો, હો તે રીતે જ સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા તેના સંતોને જો કોઈ પૂજ્ય ભાવથી નિષ્કપટપણે નમસ્કાર કરે છે તો તે અપાર પાપથી છૂટી જાય છે. જેમ રાતનો અંધારું સૂરજથી ભાગી જાય, જેમ અગ્નિને કારણે લાકડાઓ બળીને ખાક થઈ જાય, એમ સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાન અને એના સંતને પરમ પૂજ્ય ભાવથી નિષ્કપટપણે એટલે કે દમડોળ કરવા માટેની રિયલ ભાવથી જે નમસ્કાર કરે છે એના પાપ છૂટી જાય છે. જેટલી પણ કાંઈ બાબતો હોય છે તે સત્સંગ ઉપરના ભાવમાં જ રહી છે. આ ડાયલોગ તો સૌથી મોટો છે. આવા જેટલા પણ કાંઈ ફળ કહ્યા છે, આવા જેટલા લાભ છે, આખરે બધા જ લાભ સત્સંગ ઉપર જે ભાવ હોય છે ને એ ભાવમાં જ રહેલા છે. અર્થાત ભગવાન અને ભગવાનના વાલા સંતો ભક્તો ઉપર જેને જેટલો ભાવ એટલો એને લાભ. પછી શ્રીહરિ દાદા ખાચરના દરબારમાં પધાર્યા. ઉન્મત્ત ગંગાએ સ્નાન કરીને નીકળ્યા હતા. રસ્તામાં આ બધી વાતો આવી ગઈ. એકવાર આધારાનંદ સ્વામીએ શ્રીહરિના કહેવા પ્રમાણે શ્વેતદીપતિ ભગવાન વાસુદેવની એક ચિત્રપટ મૂર્તિ બનાવી, તે જોઈને શ્રીહરિ રાજી થયા. પછી શ્રીહરિ આધારાનંદ સ્વામીને ફૂલના હાર પહેર્યા હતા. તે આતા પધારો પધારો વાલા પૂજની સંતો, વડતાલ ધામના આગેવાન સંત શાસ્ત્રી ધર્મપ્રસાદ દાસજી સ્વામી પધાર્યા છે. પધારો સ્વામી, પધારો બાપા. જય સ્વામિનારાયણ, સ્વામી જય સ્વામિનારાયણ.
બોલો હરિ કૃષ્ણ મહારાજની જય.
વાલા ભાઈઓ, કદાચ તમે નહીં જાણતા હો, એક વાત આજે કરી દઉં. અત્યારે આગલા સોફે મારી સાઈડમાં જે બેઠા છે, જેમણે મને હાર પહેરાયો, એ વડતાલ ધામના બહુ જ મોટા આગેવાન સંત શાસ્ત્રી ધર્મપ્રસાદ દાસજી સ્વામી ખાનદેશી છે. એ સંત અને આપણા ગુરુજી ત્યાગાશ્રમની જે અમારી પરંપરા હોય, ગોપાળાનંદ સ્વામીની પરંપરામાં આવતી હોય ને જે શિષ્ય પરંપરા, એમાં આપણા ગુરુજીના ગુરુ રાધારમણ દાસજી સ્વામી, સ્વામીના ગુરુ શાસ્ત્રી નીલકંઠ દાસજી સ્વામી, અને એ બંનેના ગુરુ એ એક થઈ જાય એટલા બધા આપણા નજીકનું આ સંત મંડળ છે. ભાલા ભાઈઓ, તમને ખબર છે વચ્ચે ગુરુજી સંત મંડળને લઈને એકવાર ખાનદેશની જાત્રાએ ગયેલા, તમે સાંભળ્યું છે ને? ત્યારે આ પૂજ્ય સ્વામીના 80 વર્ષ પૂરા થયા હતા. શાસ્ત્રી સ્વામીના 80 વર્ષનો જે સહસ્ર ચંદ્રદર્શન નામનો પ્રસંગ હતો, એ નિમિત્તે આપણે સ્વામીને રાજી કરવા અને આપણા દાદાગુરુનું જન્મસ્થાન એ બાજુ છે ગામ કઠોરા, એનો દર્શનનો લ્હાવો લેવા ગયેલા. આવા રોજ રોજ અનેક સંતો પધારશે, આપણને દર્શનનો આશીર્વચનનો લ્હાવો મળશે, અને આપણે તો ભાઈ હમણે જ ન આવ્યું એવા સંતને હાથ જોડીશું, નમસ્કાર કરીશું, દર્શન કરશું, માથું નમાવશું, એટલે આપણો બેડો પર. આધારાનંદ સ્વામી એક બીજી શ્વેતદીપ પતિ વાસુદેવ ભગવાનની ચિત્રપટ મૂર્તિ બનાવી, મહારાજ એ જોઈને પણ બહુ રાજી થયા, ફૂલના હાર પહેર્યા હતા એ બધા સ્વામીને આપ્યા. હવે આ પ્રસંગે વાલા ભક્તો જે વાત આવે છે ને એ ખૂબ સરસ છે. હું દરેક શિબિરાર્થી મહોત્સવાર્થી ને વિનંતી કરીશ કે હવે પછીની વાત ઉપર ખૂબ જ ધ્યાન આપજો, પ્લીઝ ખૂબ ધ્યાન આપજો. આને આ જન્મે ખાલી જન્મ મરણથી છૂટી જવું હોય, જમપુરી અને લક 84 થી છૂટી જવું હોય એટલું જ નહીં, પણ અમારી બાજુમાં ધ્વજ લઈને બેઠા છે ને એને સાક્ષાત પામવું હોય, સીધે સીધા આત્યંતિક કલ્યાણ મીન્સ અક્ષરધામમાં આ પૂર્ણ પુરુષોત્તમ નારાયણની સેવામાં જ પહોંચી જવું હોય, તો હવે પછીની જે વાત છે એ વાત 100% ધ્યાનમાં લેવાની અને અમલમાં લેવાની જરૂર છે, એટલી બધી ઇમ્પોર્ટન્ટ વાત આવી રહી છે. ઉપનિષદમાં જેને મહાસિદ્ધાંત કહી શકાય એવી એક શ્રુતિ છે, નાય મહાત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતેન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્યઃ તસ્યેષ આત્મા વિવૃણતે તનુમ સ્વામ. પધારો વાલા સંતો, પધારો. કઠોપનિષદની એ શ્રુતિમાં, બીજા ઉપનિષદમાં પણ આવે છે એ શ્રુતિમાં જે સારરૂપ વાત છે એ વાલા ભાઈઓ અહીંયા અત્યારે અભિવ્યક્ત થઈ રહી છે. એ મહામંત્રનો સાર એટલો છે કે આ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એક અને માત્ર એક એની કૃપાથી જ પ્રાપ્ત કરી શકાય છે. યામે વૈશ્ય વૃણુતે તેન લભ્યા, પોતાને પમાડવા માટે આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ જેને પસંદ કરે છે, જેનું સિલેક્શન કરે છે, એ ભક્ત જ એ પુરુષોત્તમ નારાયણને પામી શકે છે. એનો મતલબ ભગવાનની કૃપાથી જ ભગવાન પામી શકાય છે. પરમાત્માની કૃપા વિના કોઈ અક્ષરધામાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો મહામુક્ત બની શકતો નથી. આનો મતલબ એ થયો કે ભગવાનના ભક્તોને માટે એની સારી એ જિંદગીની કમાણીમાં સૌથી વધુ મહત્વની વાત હોય તો પરમાત્માનો રાજીપો છે. મેં એને તમે શું કર્યું, કેટલું કર્યું એ મહત્વનું નથી, એનાથી ભગવાન રાજી કેટલા થયા એ જ મહત્વનું છે. મારી ને તમારી બહુ મોટી ભૂલ એ થાય છે, આપણે આ દુનિયામાં કંઈક સાધનો કરીએ, કંઈક કાર્યો કરીએ, આવા ઉત્સવો મહોત્સવો કરીએ, આપણી થોડી વાવા થાય એટલે આપણે ફૂલા ફરી છે કે અમે કેટલું સારું કર્યું, અમે હોય નું હોય કર્યું. કારણ કે આપણા લાઈફ ગોલમાં આટલું જ મેળવવાનું હોય છે, એ મળી જાય એટલે આપણે ખુશ ખુશ. એ વાત ભૂલી જવાય છે કે આ તો માત્ર સાધન છે, આ તો માર્ગ છે, મંજિલ ન હોય. ઇટ ઇઝ નોટ ડેસ્ટિનેશન. આપણે બધાએ મંજિલ કોક બીજી છે, આ તો એને માટે નીકળ્યા છીએ. મંજિલ છે બાપ પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો અપરંપાર રાજીપો, એની કૃપા, અને એ કૃપાનું ફળ છે એમની સાક્ષાત પ્રાપ્તિ. હવે અહીંયા એની એટલી સરસ અદ્ભુત વાત આવી રહી છે. આધારાનંદ સ્વામીને મહારાજે સુરત રોક્યા તો મહિનાઓ સુધી સુરત રોકાણા. મહારાજ સુરતથી ગઢપુર આવી ગયા, સ્વામી ત્યાં ત્યાં રહ્યા એક મૂર્તિ બનાવડાવવા માટે. પેલા મીઠાભાઈ કરીને ચિતારા પેન્ટર હતા, એમની પાસે મૂર્તિ બનેલી, એને દેખભાળ કરવા માટે સ્વામી ત્યાં રોકાણા. મહિનાઓ પછી પાછા આવ્યા, ફરીને પાછી મહારાજે આજ્ઞા કરી તો આધારાનંદ સ્વામી બીજી પણ મૂર્તિ બનાવી દીધી. જે જે આજ્ઞા મહારાજ કરે, વાલા મહારાજની જે મરજી ભાળે, એ આધારાનંદ સ્વામી તરત ફટાફટ કામ કરે છે. આનું કારણ શું? આ સંદર્ભમાં સ્વામિનારાયણ ભગવાન જે બોલે છે, વાલા ભાઈઓ, અહીંયા તો ચોપાઈએ ચોપાઈએ નહીં, શબ્દે શબ્દે મોતી છે. ક્યાં મોતી છે ભાઈ? શબ્દે શબ્દે મોતી છે, રત્ન છે, એવી અદ્ભુત અનુપમ વાત આવી રહી છે. બરાબર સાંભળતા રહેજો.
ભગવાન પ્રસન્ન હોય તાકે મન મે ભાવ રહાય વાકે.
ભગવાન પ્રસન્ન હોય તાકે મન મે ભાવ રહાય વાકે.
પોતા કે સુખ કારણ હે કે સુખ કર નહી હીતા મન મે સંકલ્પ નહી કરીતા.
પોતા કે સુખ કર નહી હીતા મન મે સંકલ્પ નહી કરીતા.
એ મન મે સંકલ્પ નહી કરીતા
સંકલ્પ નહી કરીતા.
જેના મનમાં ભગવાનને પ્રસન્ન કરવાનો જ ભાવ હોય એવા સાચા સંત, સાચા ભક્ત, એવો સાચો ઉપાસક ક્યારે પોતાના મનમાં પોતાને સુખી કરવાનો સંકલ્પ પણ કરતો નથી. કાર્ય તો નહી કે હું સુખી થઈ જાઉં, મને મજા પડી જાય, મારું નામ બહાર આવી જાય, મારી કીર્તિ વધી જાય, મને ધન સંપત્તિ મળી જાય, મારી બોલબાલા બોલી જાય, આવું કોઈ કામ તો નથી કરતો. શું શું નથી કરતો વાલા ભાઈઓ? સંકલ્પ પણ નથી કરતો, પોતાને સુખી કરવાનો સંકલ્પ પણ નથી કરતો. યાદ કરો, ગામ ખોરાસાના ભક્તરાજ રાજાભાઈ સંસારી હતા, તમારી સૌની જેમ સંસારમાં રહેતા, એને પણ બૈરા છોકરા હતા. પરંતુ જ્યારે જ્યારે સંતો ગામડાનું વિચરણ કરવા આવ્યા હોય, એ ખેતીવાડી કરવા ખેતરે વયા ગયા હોય, એટલે ગામમાં એક પોતાના ઓળખીતા શેઠ વાણિયાને કહી રાખેલું કે ગામમાં જ્યારે જ્યારે સ્વામિનારાયણ ભગવાનના સંતો આવે, શેઠજી એટલું મારું કામ કરજો, મારા ઘરે તાબડતોબ જઈને સમાચાર આપી આવજો કે ગામના ચોરે સંતો આવ્યા છે. કેટલા આવ્યા છે એ મૂર્તિ તમે ગણી લેજો, એ મૂર્તિ બોલતા હોય એ જમાનામાં.
એ મૂર્તિઓ તમે ગણી લેજો કે આ વખતે આટલી મૂર્તિઓ આવી છે ઘરે, અમારા ઘરના કહી આવજો, એટલે એટલો લોટ દળીને પોગાડી દે, સીધું સામાન પોગાડી દે, અમારા વાલા સંતો ભૂખ્યા ન રહેવા જોઈએ. એક વાર, બે વાર, ત્રણેક વાર આવું બન્યું અને ડોસી જરાક વટક્યા. હા, તમને ખબર છે ને, ગાય ભેંસ દોવા જાય ત્યારે ક્યારેક ક્યારેક વટકે, પછી એ છટકે, તે ભાઈ ડોસી વટકી, ખબર નહી એને શું થયું. એક વાર પેલા શેઠ કહેવા ગયા અને શેઠને ઉધડા લીધા કે શેઠાણી ઘરે મોટી પદડુકી થઈને બેઠી છે, એને કોણ મને દર વખતે કહેવા આવો છો તે. હવે શેઠ તો બિચારો રાજાભાઈના કહેવાથી સેવા કરવા આવતો હતો, એને ઉધડા લેવાની કઈ જરૂર જ નહોતી. શેઠ તો બિચારા અપમાન સહન કરીને પાછા આવતા રહ્યા. હાંજે રાજાભાઈએ ગાડું જોડીને વળતા વળ્યા અને શેઠને પૂછ્યું ત્યારે કીધું કે રાજાભાઈ, હવે મને વાત તમે ન કેવડાવો તો સારું, હું તમારા ઘરે ગયો હતો અને તમારા ઘરના જે બોલ્યા છે એ મારાથી નહીં બોલાય. રાજાભાઈ ઘરે ગયા, બધી પરિસ્થિતિ પામી ગયા, ડોસી જે બોલેલા એનો તાગ આવી ગયો. વાલા ભક્તજનો કાન ખોલીને સાંભળી લો, તમે સંસારી છો, સંસારમાં રહીને ભગવાન પામવા માટેની વાતો કરો છો, રાજાભાઈ અને તમારા ફેર છે એ જરાક ચેક કરી લેવાની જરૂર છે. રાજાભાઈએ ડોશીના બધા શબ્દો સાંભળ્યા અને એમને એમ ખબર પડી કે હું જેના માટે આટલું બધું મથું છું, રળે રળેને આ ઘરમાં ગુડું છું, ડોશી એમ જાણે છે કે મારા માટે અને મારા બૈરા છોકરા માટે જ છે આ બધું. ખરેખર હું મારા ભગવાન માટે, ભગવાનના વાલા સંતોને માટે આ રળો છું, આ મહેનત કરું છું અને તેઓ જે આપે એના પ્રસાદ રૂપે અમારું ગુજરાન તો આપોઆપ ચાલવાનું હોય છે, પરંતુ અભાગણી ડોશી પૂર્વના પાપે મને ક્યાંથી ભટકાણી. જેની કૃપાથી આટલી કમાણી થાય છે એવા ભગવાન અને એવા ભગવાનના વાલા સંતોને માટે કંઈક કરવાનું થાય અને ડોશી ઘડીકમાં વટકીને ઉભી રહે. એમણે પ્લાન કરી લીધો, સારો સંસાર છોડી દીધો, યુક્તિ કરી અને ઘરબાર વેચી બધું લઈને ઘરડે આવ્યા, સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં અર્પણ કરી દીધું અને પછી એમ કીધું કે હે વાલા મહારાજ, આજથી આ સંસાર હરામ, જેટલું મારા હાથમાં બચ્યું એ બધું લઈને તમારે શરણે આવ્યો છું, આ તમે રાખો અને મને તમારો સાધુ બનાવો, હું જિંદગીભર તમે અને તમારા સંતોનો ગુલામ થઈને સેવા કરી લઉં, ભક્તિ કરી લઉં. યાદ કરો વાલા વડીલો, વાલા યુવાનો, તે દાડે મારા સ્વામિનારાયણ ભગવાનને એક જ પ્રશ્ન પૂછ્યો હતો, રાજાભાઈ બોલો સાધુ જ થવું છે કે અમે કહીએ એમ કરવું છે. રાજાભાઈ એક જ સેન્ટેન્સમાં પામી ગયા હતા કે મહારાજની મરજી કંઈક બીજી છે. એનો મતલબ, જો હું સાધુ થવાનો જ આગ્રહ રાખું તો એ મારા સુખાર્થે છે અને મારા ભગવાનને જો સુખી કરવા હોય ને તો એની જે મરજી હોય ને એ કરવું જરૂરી છે. પછી રાજાભાઈ હું બોલાતા એ તમને બધાને ખબર છે ને કે મહારાજ આપ જેમ કહો એમ જ કરવું છે. પછી મહારાજે શું આજ્ઞા કરી, બોલો બોલો શું આજ્ઞા કરી, જાઓ રાજાભાઈ, અગતરાય વાળા પર્વતભાઈ અમારા મહામુક્ત રાજ છે, એમની ખેતીમાં તમે મદદ કરો, એમનું હાંટી આંકો. અહીં તમે જેટલા બેઠા છો ને, મારે ખાલી એક વખત વિઝ્યુલાઇઝ કરાવું છો, અખતરો કરવાની તો અમને ઉતાવળ ન કરવી જોઈએ. એક વાર ખાલી કલ્પના કરી લ્યો કે તમને આજ કોઈ ભગવાનના વાલા મોટા પુરુષ હોય એ એમ આજ્ઞા કરે કે ભગાત કલ્યાણ જોતું હોય, આને આ જન્મે ભગવાનને રાજી કરવા હોય, ધામમાં જવું હોય, તો હવે ઓલા હરિભગતનું કામ કરો, જાઓ એને માટે કરો, એને માટે રળો, એને મદદ કરો, તપાસ કરો જો કેટલું થાય. એ હોન તમે કેટલું કરી શકીએ, અને છોકરા માટે, સંસાર માટે, આ મરદા જેવા દેહ માટે તો સમજણા છે, તે દાડાના કરી છે, મરી ત્યાં સુધી હજી કરવાના છે. એ મોક્ષ નથી દેવાના, મોક્ષ મારો ભગવાન અને એના વાલા વાલા સંતો અને ભક્તોને અર્થે જેટલું થાય એમાંથી એનો રાજીપો થાય તો મળવાનો છે. મને તમને બૈરા છોકરા માટે, કીર્તિ માટે, ધન સત્તા સંપત્તિ માટે કરવામાં કોઈ દી થાક નથી લાગતો, લાગે છે? એ લોકો વઢે ટોકે અપમાન કરે, બોલાવે ન બોલાવે, હણકા કરે, હગા વાલા વેવાય, નડે કનડે તો પણ ગમે એમ કરીને હા બાપા હા બાપા હા બાપા હા બાપા હા બાપા કરીને ચલાવો છો કે નહીં ચલાવતા? ડોક્ટર માનસેતા સાહેબ આવ્યા છે. ભાર્ગવભાઈ ઓ વેલકમ વેલકમ ડોક્ટર સાહેબ વેલકમ. બહુ સરસ મનુભાઈ સાહેબને સાચવી લેજો. હા બાપા, એ અમારા આજ પહેલા વહેલા અહીંયા આવેલા મહેમાન છે, પછી તો અમારા ફેમિલી મેમ્બર છે, પણ આજનો દિવસ મહેમાન છે. સાહેબ બેસો બિરાજો. વાલા ભાઈઓ, ખાલી એકવાર ચિત્રણ કરી લીધું, રાજાભાઈ તો સાજુ થવા આવેલા, સારો સંસાર હરામ કરીને આવેલા, એને મારા ભગવાન એક બીજા ગ્રહસ્થ હરિભગતની જિંદગી ભર હાથી હાંકવાની અનલિમિટેડ આજ્ઞા કરી હતી. તે દાડે વરહ બોલ્યા નતા હો, કે આટલા વરસ એમ જાઓ એનું હાથી હાંકો. અને રાજાભાઈ વૈયા ગયા હતા, મારે તમારે ભગવાનના ભક્તો માટે ભગવાનના સંતો માટે નિસ્વાર્થ કરવાનું થાય તો કેટલું થાય બાપ, જ્યાં માન મળે, નામ મળે, સન્માન મળે, કીર્તિ મળે, ત્યાં તો આખી દુનિયા દોડે છે. એમાં હું નવી નવાઈનો ઘોઘો છે. જ્યાં માત્ર ને માત્ર મારા ભગવાનનો રાજીપો મળે, પરમાત્માના આશીર્વાદ મળે, એનું હું તમે કેટલું કરી શકીએ? એ મહત્વનો પોઈન્ટ છે. તમને કહો કે એમ કે ઓલા ગરીબ હરિભગત માટે, ઓલા માટે આટલું કરી દો, પછી હું હું વિચારો આવે હે? ત્યારે તમે બધા મશરૂના ગાડલામાં 24 કલાક હોઈ રહ્યો છો અને કઈ મતતા નથી, કઈ કરતા નથી, કોના માટે? આ એ બતાવે છે કે શુદ્ધ 100% ભગવાનને જ રાજી કરવાના ભાવથી થાતું નથી, જીવાતું નથી. જો ભગવાનને જ રાજી કરવાનો ભાવ થાય તો ભગવાનને જ સુખી કરવાનો ભાવ આપોઆપ આવી જાય. આપણે રાજી થવા માટે કરીએ છીએ એટલે આપણે સુખી થવું પડે છે. આપણે સુખી થઈએ તો આપણે ખુશ થઈએ છીએ. માટે આપણી જિંદગીના બહુ બધા પ્રયાસો ખુદને સુખી કરવા, ખુદને ખુશ કરવા થાય છે. સારા દુનિયાના માલિક પરમ બ્રહ્મ પરમાત્મા અને એના વાલા વાલા મુક્તોને રાજી કરવા અને એને જ સુખી કરવા આપણા પ્રયાસો નહીવત છે. એટલે જન્મ મરણમાં ભટકવું પડે છે, અથવા તો એટલે લોક લોકાંતરમાં જવું પડે છે, પરંતુ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ વશ થતા નથી. હવે પછી મહત્વની વાત સાંભળજો હો, કે આવા જે ભગવાનના ભક્તો હોય, આવા જે સંતો હોય, કે જેને ભગવાનને રાજી કરવાનો જ એક આલોચ હોય, પોતાને સુખી કરવાનો તો કોઈ સંકલ્પ પણ ન કરતા હોય, એની સમજણ શું હોય છે એટલે એ આવું જીવન જીવી શકે છે? એ બહુ મહત્વનો પોઈન્ટ છે. હવે એની એક ચોપાઈ વાલા ભાઈઓ, ગોખી નાખવા જેવી, જીવનમાં કોતરી નાખવા જેવી છે.
ભગવાન કી પ્રસન્નતા તિન કે મન મેં સંકલ્પ રહે ઇન કે.
ભગવાન કી પ્રસન્નતા તિન કે મન મેં સંકલ્પ રહે ઇન કે.
ઇનસામ
મન મેં સંકલ્પ રહે ઇન કે.
की प्रसन्न था तीन के मन में संकल्प रहे न के
इन सम मोक्ष न रहे के वो अपार मोक्ष की रीत में ते वो
इन सम मोक्ष न रहे के वो अपार मोक्ष की रीत में ते वो
દુનિયામાં વાલા ભાઈઓ, આધ્યાત્મિક જગતના મોક્ષ બે પ્રકારના કહેવાય છે, બરાબર ધ્યાન દેજો. એમાં પહેલો પ્રકાર છે સંપૂર્ણ દુઃખથી છૂટી જવું, નહીં જન્મવાનું, નહીં મરવાનું, નહીં લખચોરાસીમાં ભટકવાનું, નહીં જમપુરીમાં કદી જવાનું, નહીં આધિ વ્યાધિ ઉપાધિ, નહીં આ દુનિયાના કોઈ પ્રોબ્લેમો, આ બધા દુઃખોથી છૂટી જવું અને આપણે આપણા આત્મ સ્વરૂપે માયા પાર થઈ જવું, આ એક મોક્ષ છે, આ એક મોક્ષનો પ્રકાર છે. પરંતુ શિરમોળ સર્વોપરી મોક્ષ નંબર ટુ છે, એમાં જન્મ મરણ લખ ચોરાસી જમપુરીથી છૂટવાનો કોઈ ગોલ હોતો જ નથી. એમાં એક અને માત્ર એક ગોલ હોય છે કે સારા એ દુનિયાના માલિક પરમ બ્રહ્મ પરમાત્મા વેદ વેદાંત ગે ભગવાન સ્વામિનારાયણ ખુશ 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 થાઓ, બસ મારા માલિક, મારા આતમ, મારા પ્રીતમ, મારા પ્રભુ ખુશ થાઓ, સુખી થાઓ, રાજી થાઓ, બસ મારે એ જ જોઈએ છે, એ જ જોઈએ છે, એ જ જોઈએ છે. આ બીજા નંબરનો મોક્ષ છે, બરાબર ધ્યાન દેજો. પહેલામાં માત્ર દુઃખથી છૂટાય એટલો આપણો સ્વાર્થ સરે છે, નંબર ટુમાં સ્વાર્થથી ઉપર ઉઠીને પરબ્રહ્મ પરમાત્માને સુખી કરવાના આશયથી એના રાજીપા માટે સારું એ જીવન યા હોમ કરાય ત્યારે એ પરમાત્મા એમની જ કૃપાથી આપણને એના શાશ્વત ધામના સેવક બનાવે છે. ત્યારે જન્મ મરણ લખચોરાશે ને જમપુરી તો જોડા સાથે ચોંટેલું છાણ રોડ ઉપર ચાલ્યા જાઓ અને આપોઆપ છૂટી જાય, એમ છૂટી જાય છે અને પરમાત્માનો મહા શાશ્વત આનંદ ગોડ ગિફ્ટમાં મળી જાય છે. પરંતુ 100% સ્વાર્થ રહિત થઈને, નામનાની પણ કામના છોડીને, ધન સંપત્તિ પંચ વિષય પુત્ર પરિવારનો મોહ મૂકીને પરમાત્માની ખુશી માટે જો જીવન જીવતા આવડી જાય, એને જ માટે જો જીવાઈ જાય તો આ કામ બહુ સરસ થાય છે. આપણા વાલા ગુરુજી એક બહુ સરસ કીર્તન બનાવ્યું છે, પણ મને આવડતું નથી અને ગાવાની મારી પાસે એની ક્ષમતા નથી, પરંતુ એની થોડીક પંક્તિઓ એમ નામ સંભળાવી દઉં. હો, મેં તુમસે હી પ્યાર કરતા હું, તુમસે હી બાત કરતા હું, તેરે લીએ હી આતા હું, તેરે લીએ હી જાતા હું, તેરે લીએ હી સબ કુછ કરતા હું, તેરે લીએ હી જીતા હું, ઓર આખર મેં આતા હૈ તેરે લીએ હી મરતા હું. બસ આ એ વાત છે બાપ, જેને ખરેખર આ વાત સમજાઈ જાય છે, આ બીજા નંબરના મોક્ષની જેને હુજના પડે છે એ પરમ નિષ્કામ ભક્ત બને છે. એ મારા પ્રભુને સુખી કરવા, એને રાજી 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 કરવા એનું સારું એ જીવન કુરબાન કરી શકે છે. કેવળ ભગવાનને રાજી કરવાનો જ મનમાં સંકલ્પ રહે એના સમાન બીજો કોઈ મોક્ષ જ નથી. મોક્ષની તો અપાર રીતો છે, પણ તેમાં શ્રીહરિના રાજીપાની જ આકાંક્ષા રહે એ જ સર્વોપરી શ્રેષ્ઠ સર્વોત્તમ મોક્ષ છે. આ વાત જેને સમજાઈ જાય છે એ ભક્તો ક્યારેય પોતાને સુખી કરવાનો સંકલ્પ પણ કરતા નથી, એ પરમાત્મા અને એના પ્યારાઓને સુખી કરવાનો, એને સુખ દેવાનો જ ભાવ રાખે છે. એટલે એને કોઈ દિવસ મન ધાર્યું કરવાનો કે માન માટે જીવવાનો કે તન મનના સુખાર્થે જીવવાનો સ્કોપ હોતો નથી. પરંતુ આવા ભક્તો એની દુર્લભતા કેટલી બધી છે. સાંભળજો, ભગવાનની પ્રસન્નતા માટે પોતાના સુખને પણ છોડી દે એવા સંતો હરિભક્તો કરોડોમાં કોઈ એકાદ જ હોય છે. કેટલામાં? કરોડોમાં. ફરીને વાંચું છું, પરમાત્માની પ્રસન્નતા માટે પોતાના સુખને પણ છોડી દે, અર્થાત પોતાને સુખી થવાની ઈચ્છાઓને પણ મૂકી દે, એવા સંતો કે ભક્તો તો કરોડોમાં કોઈ એકાદ જ હોય છે. બાકીના બધા પોતે સુખી થવા ભગવાનને ભજે છે, ભગવાનને રાજી કરે છે કે ભગવાન રાજી થાય તો એ મને સુખી કરે, અને એવા ભક્ત જ આત્યંતિક મોક્ષના અધિકારી છે. જે ભગવાનની પ્રસન્નતા છે તે જ આત્યંતિક સર્વોપરી મોક્ષ કહેવાય છે. માટે એવા નિષ્કામ સંતો ભક્તો જે જે કાંઈ વિચારો કરે છે, અરે કાંઈ પણ કરે છે, તે માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે જ કરે છે. એમના હર વિચારો અને હર ક્રિયાનો ઈરાદો ભગવાનને રાજી કરવા સિવાય બીજો કાંઈ હોતો નથી. એક બહુ સરસ અદ્ભુત કીર્તન છે વાલા ભક્તો, થાય એટલી કોશિશ કરીએ, હું કરું, આપ સૌ પણ કરો, કે આ કીર્તનના જે શબ્દો છે એનો જે ભાવ છે એને આત્મસાત કરીએ. આજ દિવસ સુધીનું જેવું જીવાઈ ગયું એવું ભલે આજે એવો ઠરાવ કરો, સાગર મહોત્સવના બીજા દિવસે 24 ઓક્ટોબરની પહેલી પાળીમાં નક્કી કરો કે હવે પછી આ જિંદગીના જેટલા શ્વાસ બાકી છે એ પરબ્રહ્મ પરમાત્મા માટે લેવા, એની ખુશી માટે લેવા, એના માટે જ કામ કરવું. તમે ભાવ ગાજો, ખૂબ ઝૂમજો, અને જલ્દીમાં જલ્દી જીવનમાં આવે એવી ઊંડી આશા અપેક્ષા જગાવજો. બહુ સરસ છે, ચાલો ગાઈ લઈએ.
No.
એક વાર મારો ને તમારો શ્વાસ હજી ચાલુ છે તે પહેલા આ પરબ્રહ્મ પરમાત્મા માટે જીવવાની જો આવી ભક્તિ આવી જાય ને વાલા ભાઈઓ, આવું સમર્પણ આવી જાય, આવો પ્રેમ થઈ જાય, આવી નિષ્કામ ભાવના પ્રગટી જાય ને, તો મોક્ષ માટે સુખ માટે મારે ને તમારે કદી કાંઈ કરવાની જરૂર જ નથી. યાદ કરો એ રાજાભાઈ, 12 વર્ષ અગતરાય ગામમાં પર્વતભાઈનું હાથી આંક્યું, મારા ભગવાન સ્વામિનારાયણે બોલાવ્યા, બોલો રાજાભાઈ હવે શું કરવું છે? કે મહારાજ તમે જેમ કહો એમ જ કરવું છે, કે જો ધામમાં જવું હોય તો થઈ જાવ તૈયાર, કે મહારાજ તો એટલે તો આવ્યો છું કે તમારી કાયમને માટે શાશ્વત સેવામાં રહેવાય. મહારાજ કે જાઓ ધર્મશાળામાં બેહો, ધર્મશાળામાં ધ્યાનમાં બેઠા તમે બધાએ ટેલિફિલ્મમાં જોયું છે ને, હે યાદ રાખો, હાથી આંકવાથી મોક્ષ થતો હોય એટલા માટે જો ધામ મળતું હોય તો આ દુનિયાના તમામ ખેડૂતોને એ મળી જ જવું જોઈએ. એ ફળ હતું માત્ર ને માત્ર પરમાત્માને સુખી કરવા, પરમાત્માને રાજી કરવા. રાજા ભાઈએ પોતાની જિંદગી આખી આ હોમ કરી દીધી, એનાથી મારો ભગવાન રાજી થયા અને એને રાજી પામા ગોડ ગિફ્ટમાં અક્ષરધામ આપ્યું. મારે તમારે બસ એટલું જ કરવાની જરૂર છે. આટલી વાત કરી, શ્રી ઉન્મત્ત ગંગામાં સ્નાન કરવા માટે ફરી પધાર્યા. અહીં ગ્રંથકાર કહે છે કે જ્યાં બાઈઓ આવતી હોય કે સ્નાન કરતી હોય તે સ્થળ શ્રી હરિને બહુ ગમતું નહીં. એ તો પરમાત્મા છે, પરંતુ મારા જેવા સાધુ સંતોને, આપ જેવા સત્સંગીઓને મન પવિત્ર રહે, અંતરમાં શુદ્ધિ જળવાઈ રહે એટલા માટે પ્રભુ પોતે આવું શીખવાડે છે. અને અહીંયા ખાસ કરીને વાલા ભાઈઓ, તમે જે સંસારીઓ છો એમના માટે એક બહુ જ સરસ ઇમ્પોર્ટન્ટ વાત આવે છે. ડૉક્ટર સાહેબ બેઠા છે, માનસેતા સાહેબ, મનુભાઈ છે, આપ સૌ ભક્તજનો છો. સંસારીઓની વાત આવે છે એટલે હું જરા આપને એલર્ટ કરું છું, વધારે ધ્યાન દેજો. કોણ સંસારી સંસારમાં જીવતો હોવા છતાં મુક્ત જ છે એની આ એક ઓળખપત્ર બતાડવામાં આવે છે. એ આપણે માટે મહત્વનું છે કે સંસારમાં જીવવું અને ભગવાનના મુક્ત બનવું તો આની આરે સેટ થવું જોઈએ. જે બાય કે ભાઈ હરિભક્તને વિષયનો અભાવ હોય અને ભગવાનને રાજી કરવા માટે જ સર્વ ક્રિયા કરતા હોય, તો તેવા ભક્તો ઘર સંસારમાં રહ્યા હોય તો પણ મુક્ત જ છે. સ્વામિનારાયણ ભગવાન એવું કદી માનતા નથી કે ભગવાનને પામવા, ભગવાનના મુક્ત બનવા માટે ભગવા લુગડા ધારવા કમ્પલસરી છે. નહીં, બિલકુલ નહીં. દિલ ભગવું કરવું કમ્પલસરી છે, યાદ રાખો. આપણો અંતર આત્મ પ્રીતમ પુરુષોત્તમના રંગે રંગાઈ જાય એ કમ્પલસરી છે. હા, આ ત્યાગના આશ્રમમાં એની ફેસિલિટી થોડીક વધારે છે. તમારા આશ્રમમાં થોડી મુશ્કેલીઓ છે, બાકી અંતે આખરે બેને કરવાનું તો એકનો એક જ છે. કેમ જે જેટલો તેમને વિષયમાં રાગ નથી તેટલો પ્રેમ તેમને ભગવાનની મૂર્તિમાં રહે છે. પછી શિયરી સ્નાન કરી ફરી પાછા પૂરમાં પધાર્યા. દશેરા અને શરદ પૂનમ ગઢપુરમાં કર્યા. પછી શિયરી કારિયાણી રોજકા ગાંફ કમિયાળા વરસડા સિંજીવાડા સોજિત્રા મેળાવ થઈ વડતાલ પધાર્યા. શિયરી લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરી વાસણ સુતારને ઘેર ઉતારો કર્યો. વિક્રમ સંવત 1882ના કાર્તિક સુદ બીજની તિથિએ શ્રી વડતાલમાં મંદિરની પાછળના ભાગમાં સવારના પોરમાં આવીને બેઠા હતા. તે વખતે અંગ ઉપર શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. જેટલા સંતો તથા હરિભક્તો હતા તે બધા સભામાં આવીને બેઠા હતા અને અતિ ભાવથી સૌએ શ્રી હરિના દર્શન કર્યા. તે વખતે શ્રી હરિજી મહારાજ આવું બોલ્યા. વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ એક વખત શું બોલેલા હવે એની આધારાન સ્વામી નોંધ લે છે. મહારાજ કહે છે, વાલા સંતો, વાલા હરિભક્તો સાંભળો, વડતાલ તથા અમદાવાદમાં મોટા મંદિરો બન્યા છે તે હરિભક્તોની સહાયતાથી જ થયા છે. આવા મોટા મોટા મંદિરો ટૂંક સમયમાં જે ઊભા થયા એમાં કોની સહાયતા છે? હરિભક્તોની સહાયતા છે. મારા પ્રભુ એવા છે ને વાલા ભક્તો, પોતે પરમાત્મા હોવા છતાં બધો યશ આપણા ઉપર આવવા દે છે. હવે જો પ્રભુએ આપણને કોઈ સહાય ન કરી હોય તો આપણે હું સહાય કરીને ઊંધા પડી જઈ? પણ ભગવાન એ ન કહે, ખાલી આટલું જ કહે કે ભાઈ તમારી કૃપાથી, તમારી સહાયથી, તમારી ભાવનાથી, તમારા સમર્પણથી આ બધું બહુ સરસ ચાલે છે. હવે જોજો, હો આ પ્રસંગે મહારાજ બોલવા લાગ્યા, હરિભક્ત વિના આવા મોટા મોટા મંદિરોના ખર્ચાઓ ક્યારેય બીજા કોઈ પૂરા કરશે નહીં, પણ તે ભાવ વિના થતું નથી. હો આવા મોટા મોટા કરોડોના કલ્યાણના કેન્દ્ર સમા ભગવાનના મંદિરો લાખો કરોડોના ખર્ચાઓ એ બને અને એ ચાલે, એ બીજા તો કોણ એ ખર્ચાઓ ઉઠાવે? જે ભગવાનના ભક્તો હોય એ આમાં પોતાનું દાન દે, પરંતુ એ ભાવ વિના થતો નથી. જે કોઈ પણ બાબતો હોય તે બધી ભાવ વિના ક્યારેય થતી નથી. કોઈ ભગવાનની સેવા કરે, કોઈ સમાજની સેવા કરે, કોઈ દર્દીની સેવા કરે, કોઈ ગરીબની સેવા કરે, કોઈ સાધુ સંતની સેવા કરે, કોઈ દેશની સેવા કરે, જેને જેમાં ભાવ બેસે તે તેની સેવા કરે. ભાવ વિના કોઈથી કોઈને સમર્પણ થાય નહીં, ભાવથી જ બધું થાય. જેને દેહમાં બહુ ભાવ બેહે એ આખી જિંદગી દેહ માટે જીવે, જેને દેહના સંબંધીઓમાં જ ભાવ બેસે એ લાઈફ ટાઈમ શરીરના સગા સંબંધીઓ માટે જ ખપાવી દે, જેને જ્યાં ભાવ. ભાવ ક્યારે થાય? હવે એ ધ્યાનમાં લેવા જેવી વાત છે. જો બધું ભાવથી થતું હોય તો એવો પ્રેમ ભાવ પ્રગટે ક્યારે? તો જેટલું પોતાનું મનાઈ જાય એટલો તેમાં ભાવ પ્રગટ થઈ જાય છે. જોરદાર ચાવી છે ભાવ પેદા કરવાની. વાલા ગુરુજી સાગર કથાના માધ્યમથી, અન્ય કથાઓના માધ્યમથી આ વાત મને તમને સેંકડો વાર કહેલી છે કે આ દુનિયામાં કોઈમાં તમારે પ્રેમ ભાવ પ્રગટાવવો હોય તો એની સહેલામાં સહેલી ચાવી છે એ મારા માનવા જોઈએ. એ મારા છે, હું એમનો છું. જેને તમે મારું માનો એમાં પ્રેમ થાય, ભાવ થાય અને એના માટે તમારાથી કાંઈ પણ કામ થાય. પરાયા માટે કોઈ કાંઈ કરી શકે નહીં. દેશને આઝાદ કરવા માટે મહાત્મા ગાંધીથી લઈને અનેક મહાનુભાવો ખપી ગયા, સારી જિંદગી કુરબાન કરી દીધી. કારણ, મારો દેશ, મારો દેશ, મારો ભારત, આ ભાવ હોવો જોઈએ. મારા દેશના દેશ બંધુઓ, આ ભાવ હોવો જોઈએ. જેને આવું ન હોય તો એ જેને મારું માને એના માટે જીવે. મારા ભગવાન, મારા વાલા સંતો, મારો સત્સંગ, મારું મંદિર, મારો સંપ્રદાય, જેને એવું લાગે એના માટે જીવે ને એના માટે ખપે. આપણે કોને મારું માનીએ છીએ, એના માટે આપણને ભાવ થાય ને એના માટે જીવાય. અથવા એમ ન સમજાય તો આમ લ્યો ને, એ કોના માટે જાજામાં જાજુ જીવાય છે એમાં ભાવ છે, અને એને જ મારા મનાય છે. હાવ હાચી હોના જેવી વાત. જો પોતાનું મનાઈ જાય તો તેના માટે કેટ કેટલું થઈ શકે એનું એક અહીંયા લિસ્ટ આપે છે. અને સ્વામિનારાયણ ભગવાન જ્યારે ધરતી ઉપર હતા ત્યારે આજથી 200 વર્ષ પહેલાના જે હરિભક્તો હતા એ કોને પોતાના માનતા, બે વાત ધ્યાનમાં લેવા જેવી સાંભળજો. હા, ગમે તેવા હોય તો પણ જો પોતાના મનાય તો તેને માટે અપાર ભરણ પોષણ આદિ જે કાંઈ પણ કરવું પડે એ બધું જ એનાથી થાય છે, અને છતાં એનો કોઈ દી અભાવ આવતો નથી. ઉલટાનો દિવસે દિવસે તેમાં નવો નવો ભાવ રહે છે. તે રીતે જ આ બધા હરિભક્તો સત્સંગને પોતાનો માને છે. સાંભળો, ખુદ ભગવાન સર્ટિફિકેટ આપે છો એ આ મારા બધા હરિભક્તો સત્સંગને પોતાનો માને છે. શેને? સત્સંગનો અહીંયા સીધો સાદો અર્થ છે એક પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રીહરિ અને એમના જે અનન્ય આશ્રિતો હોય, ધેટ ઇઝ સત્સંગ. તેથી અમારે માટે, સંતોને માટે અને મંદિર માટે ગમે તેટલું કરવું પડે તો પણ આ હરિભક્તોને તલભાર પણ કઠણ પડતો નથી, કાંઈ કઠણ લાગતું નથી. પણ જેને સમજણમાં જેટલો ફેર હોય તેને તેટલું કઠણ પડે છે. આપણા એક હરિભગત ખૂબ સેવા કરતા હતા, એને જોઈને બીજા એક હરિભગતે એમ કીધું કે તમે આટલી બધી સેવા કેમ કરી શકો છો? તનથી, મનથી, ધનથી, તમારી બુદ્ધિથી, આવડતથી, કળાથી, કુશળતાથી, બધી રીતે તમે ભગવાનની, સંતો ભક્તોની આટલી બધી સેવા કરો છો, તમને થાક ના લાગે? ત્યારે એ ભાઈ એટલું જ બોલ્યા કે ભાઈ, તમે મને ખોટો આટલો બધો બિરદાવો નહીં, મને આટલો બધો ફૂલાવો નહીં. હું સમજણો છો તે દાડાનો, આ મારા શરીર માટે અને મારા શરીરના જે સગા સ્નેહીઓ છે એના માટે આજ દિવસ સુધી જીવો છું, એનો મને કોઈ દી થાક નહીં લાગ્યો. તમને નહીં લાગ્યો હોય, ક્યાં લાગ્યો છે? તો આપણે એના માટે આટલું બધું કરીએ છીએ એનો કાં આપણને થાક લાગે છે? આ તો મહણિયામાં નાશ થઈ જાય, રાખ થઈ જાય એવું મળદું આ દેહ છે. અને જેવો આ દેહ છૂટી જાય તો દેહના સગા સંબંધી તો આપોઆપ છૂટી જ જવાના છે. એ તો માત્ર એક સ્વપ્નું આવ્યું હોય એવી આ દુનિયાની અનુભૂતિ છે. ખરેખર રિયલ મારા માનવા જેવા કાયમ આપણા હતા છે અને રહેવાના છે એવા તો એક પરબ્રહ્મ પરમાત્મા અને એના અનન્ય આશ્રિત ઉપાસક બનેલા સંતો અને ભક્તો છે, એને હું મારા માનું છું. તો જેમ મારા આપણે આપણા સંસારી હગાને માનીએ છીએ તો એના માટે આપોઆપ આખી જિંદગી થાય છે, એના આપણે કઈ વખાણ સાંભળવા જાય છે? તમે એના કઈ સન્માન સમારંભ ગોઠવો છો કે મેં મારી બૈરી માટે, છોકરા માટે, પરિવાર માટે આટલું આટલું કર્યું છે, મારું ક્યારેક તો સન્માન કરો, ક્યારે એવું રાખ્યું? ત્યારે પેલા ભાઈ એવો જવાબ દીધો કે ભગવાન મારા, સંતો મારા, ભક્તો મારા, એના માટે ન કરું તો કરું કોના માટે, એમાં મારે વખાણની કોઈ જરૂર જ નથી. કે છે વડતાલ અન્નકૂટોત્સવ પછી શ્રી સંતોને કે છે, વડતાલ જેવા મંદિરો બહુ મોટા મોટા જગ પ્રસિદ્ધ મંદિરો થશે, અહીંયા બહુ બધા અન્નાર્થીઓ આવશે, આપણે મંદિરે આવ્યા અન્નાર્થીઓને ભોજન દેવું પડશે, આપણા મંદિરના કોઠારોમાં એટલું અનાજ છે નહીં, માટે હે વાલા સંતો ગામડે ગામડે જઈ આ મંદિર માટે તમે અનાજ માગો, તમે ભીખ માગો, તમે જોડીએ જાઓ, એ અનાજ આ મંદિરમાં નાખો, અને મંદિરમાં કોઈ પણ અન્નાર્થી ભૂખ્યો માણસ આવે એને મંદિરના માધ્યમથી ભોજન મળે. સ્વામિનારાયણ ભગવાનની ઉદારતા જોવો બાપ. હે, અને જેણે ભગવાનને માટે સારો સંસાર કુરબાન કરી દીધો એવા સાધુઓ, કોઈ ભૂખ્યા, કોઈ ગરીબ, કોઈ અન્નાર્થી, કોઈ અભ્યાગત, કોઈ હરિભગત મંદિરે આવે એને જમાડવા માટે બાપ ગ્રહસ્થને ઘરે ભીખ માગવા નીકળે છે. વિચાર તો કરો, શું આ સત્સંગની અલૌકિકતા દિવ્યતા છે, જેણે પોતાના હકનું હતું એ બધું મૂકી દીધું, ભગવાનને ખોળે બેઠા એ સાધુડાઓ, આ સંસારના જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે ગામડે ગામડે ઘરે ઘરે ભીખ માગે છે કે બાપ તમારી પાસે કંઈક હોય અનુકૂળ હોય તો તમે આપો, મંદિરમાં આવનારા ભૂખ્યા અભ્યાગતો અન્નાર્થીઓને અમે અન્નનો કણિકો આપી અને તૃપ્ત કરીશું. સંતો ગામડેથી અન્ન માગીને વડતા લાવ્યા અને અન્નદાતાઓના નામનું એક લિસ્ટ પણ લઈ આવ્યા, એ શ્રી હરિજીના હાથમાં આપ્યું. હા સાધુઓ જાને કે પ્રભુનો એને રાજીપો તો મળવો જોઈએ ને, એક લિસ્ટ લાવ્યા. પછી શ્રી હરિએ જે નામો લખેલા હતા તે પ્રમાણે તેના એક એક કણ મુખમાં મૂક્યા. જોજો હા, જેટલા નામ એટલા એ અન્નના દાણા, ઘઉં હોય, બાજરી હોય, જુવાર હોય, કોજરા હોય, જે હોય એમાંથી એક એક દાણો ભગવાન પોતે પોતાના મુખમાં મૂક્યો. શ્રી કૃષ્ણ ભગવાન એકવાર ખાલી એક ભાજીનું પાંદડું અક્ષય પાત્રમાં રહી ગયું હતું, ની મુખમાં મૂક્યું હતું, અને મારા પ્રભુએ સંકલ્પ કર્યો હતો, આખી દુનિયાને ભરપેટ થઈ ગયા હોય ને હાઉસફુલ એવા ઓડકારો આવ્યા હતા. આજ ભગવાન સ્વામિનારાયણ એ કામ કર્યું. હવે સાંભળજો હો, જેણે જેણે સંતોને જોળીમાં મૂઠી ચોખા જાર બાજરો કાંઈ પણ આપ્યું હતું એને મારા ભગવાનને ફળ હું આપ્યું. સાંભળજો હો, જે જે નામો લખ્યા હતા તેને શ્રીએ ભાવથી વાંચ્યા, પછી જેના જેના નામ લખ્યા હતા તેમના અનાજમાંથી એક એક કણ લઈને પોતાના મુખમાં મૂક્યો, જેમાં પછી શ્રી હરિએ એક એક દાણા એ એક એક યજ્ઞનું ફળ અનાજનું દાન કરનારાઓને આપ્યું. જેણે એક જ મુઠ્ઠી બાજરો આપ્યો હતો એમાં માની લો 100 દાણા 200 દાણા હોય તો એને 200 યજ્ઞનું ફળ, કોકે એક મણ બાજરો ઘઉં જુવાર કંઈક આપ્યું હતું એમાં 1,00,000, 2,00,000, 5,00,000 દાણા હોય તો એને એટલા યજ્ઞનું ફળ છે. જેણે જેટલું આપ્યું હતું દાણે દાણે જગનનો ફળ મારા પ્રભુએ આપ્યું. હવે જોજો હો, આ તો આટલું આપી દીધું, હજી આ અનાજમાંથી ભગવાનના સંતો જમશે, બ્રહ્મચારીઓ વર્ણિઓ જમશે, ત્યારે હજી એનું ફળ શું થશે એ બીજું સાંભળજો હો. ભગવાનના વાલા સંતોને જમાડ્યાનું ફળ, વળી જે નિષ્કામી સંતો અને નિષ્કામી વર્ણી બ્રહ્મચારીઓ નિત્ય જેના અન્નને ભગવાનને હૃદયમાં ધારીને પ્રેમથી જમતા હતા તેના એક એક કોળીએ એક એક યજ્ઞનું ફળ અનાજ આપનારાને રોજે રોજ થતો હતો. ભાઈ 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 શેરીએ અમદાવાદથી આનંદાનંદ સ્વામીને બોલાવી વડતાલની સેવા સોંપી, પછી બ્રહ્માનંદ સ્વામી આદિ મોટેરા સંતો સહિત શ્રીહરિ વડતાલથી નીકળ્યા. પીપળાવ, ગલિયાણા, વારણા, મોટી બોરુ, નાની બોરુ, કમિયાળા, પચ્છમ, ખસ્તા, રોજકા, કોઠવડિયા, જિંજર, પરવડી, ભીમનાથ, પોલારપુર, રોજિત, કુંડળ, સમઢિયાળા, કારિયાણી, જિંજાવદર, નિંગાળા અને ઉગા મેડી થઈને મારો વાલો પુનઃ ગઢપુર પધાર્યા. દાદાના દરબારમાં ઓસરીમાં પલંગ ઉપર શ્રીહરિ બિરાજ્યા. સૌ હરિભક્તો આવી પગે લાગી બેઠા અને સભા થઈ. હરિભક્તને કોઈ મદદ કરે, બરાબર ધ્યાન દેજો, એક છેલ્લો પોઈન્ટ છે આજની સભાનો. ભગવાનના ભક્તોને કોઈ કોઈ પણ પ્રકારની મદદ કરે, સહાય કરે, સેવા કરે અને કોઈ અભાગ્યા જીવો એને દુઃખી કરે. ભગવાનના ભક્ત હોય એને કોઈ દુઃખી કરે અને કોઈ એને સુખી કરે. આ દુઃખી કરનારાને શું ફળ મળે અને ભગવાનના સંત ભક્તને સુખી કરનારાને શું ફળ મળે એ હવે સાંભળી લેજો. જે અતિ પાપી જીવાત્માઓ હોય છે તે ભગવાનના ભક્તોને દુઃખ દે છે. જો આપણાથી ભગવાનના સંત ભક્તને દુઃખ દેવાઈ જાય તો સમજવું જોઈએ કોઈ અને કોઈ પ્રકારનું પાપ આડું આવીને નડી રહ્યું છે. એ પછી અહમરૂપી હોય, અભિમાનરૂપી હોય, લોભરૂપી હોય કે બીજા કોઈ પણ દોષરૂપી હોય, પરંતુ જે લોકો તે દુઃખ દેનારાથી હરિભક્તની સહાય કરે છે તેના સર્વે પાપો નાશ થઈ જાય છે. આ દુનિયામાં બે પ્રકારના માણસો છે, એક ભગવાનના સંત ભક્તને દુઃખી કરનારા અને એક એવા દુઃખથી બચાવનારા. દુઃખી કરે છે એ અતિ પાપી છે અને અત્યંત પાપી થાય છે. આવા દુઃખ દેનારાઓથી ભગવાનના સંત ભક્તને જે બચાવે છે, એને સુખી કરે છે, એના આજ દિવસ સુધીના થઈ ગયેલા સર્વે પાપો બળીને ખાક થઈ જાય છે. હવે જોજો હો, અને જે હરિભક્તને દુઃખ દે છે તેનું પાપ તો કરોડો કલ્પ સુધી કરોડો ઉપાયો કરે તો પણ છૂટે નહીં એવું વજ્ર લેપ થાય છે. ભાઈ સાહેબ, સેવા ન થાય તો કઈ નહીં, કોઈની કુસેવા તો ન જ કરવી, કદી ન કરવી. આપણાથી કોઈને સુખ ન થાય તો ચાલશે, કોઈને દુઃખ તો આપણે ભૂલે પણ ન દેવાઈ જાય એવી સદા તકેદારી રાખવી. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 બાર. પાપ ન કરીને તો ભાઈ સાહેબ પુણ્ય જ છે. પેલા લોકો કહે છે કે એક જણો રોજ ઉઠીને માથું ખાતો હતો, મને કંઈક સમાજ સેવા આપો, મારે કંઈક સમાજની સેવા કરવી છે. એક દી એક જણો કંટાળી ગયો કે ભાઈ બધા નડવાનું બંધ કરીને તો સેવા જ છે, જા. એટલે વાલા ભક્તો, ભગવાન, ભગવાનના સંતો ભક્તો, ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિઓ આપણાથી સુખી થાય તો બહુ જ સારું. કદાચ આપણે એમને સુખી ના કરી શકીએ તો કાંઈ નહીં, પણ કમસે કમ છેલ્લામાં છેલ્લી કઈ તકેદારી રાખવી ભાઈઓ, આપણાથી એને દુઃખ ન પહોંચે તો બહુ થઈ ગયું. હરિભક્તને દુઃખ દઈને જે લોકો આ લોકમાં ખુશ થાય છે, ભગવાનના ભક્તોને હેરાન કરીને જે મલકાય છે, તેમને તેનાથી કરોડ ગણું દુઃખ ભોગવવું પડે છે. એણે ભગવાનના સંત ભક્તને જેટલું દુઃખ દીધું હોય એનાથી કેટલા ગણું, કરોડ ગણું દુઃખ એને ભોગવવું પડશે આગળ જતા. ભલે અહીં તે મન ફાવે તેમ કરે કે ચાલે, પણ ઉપરવાળો એ ન્યાય કરશે, કરશે ને કરશે. વાલા ભક્તો, હું ને તમે પરમબ્રહ્મ પરમાત્માના આશ્રય આવ્યા છીએ, એના ભક્ત છીએ, એના ઉપાસક છીએ, માટે એવા સરળ સ્વભાવના બનીએ, એવા મહિમાવાળા બનીએ, એવા ગરીબડા થઈને રહીએ કે બધાને આપણાથી સુખ થાય, કોઈને આપણાથી દુઃખ ન થાય. વાણી એવી બોલીએ, વર્તન એવું કરીએ, આપણો ઈરાદો પણ એટલો સાફ 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 રાખીએ કે જ્યાં સ્વાર્થની કોઈ બદી ન ઘૂસી જાય. આપણે ભગવાનને, ભગવાનના વાલા સંત ભક્તને સુખી કરવા જીવન જીવી નાખીએ તો મારો પ્રભુ રાજી રાજી ને રાજી થઈ જશે. વાલા ભક્તો, આપ સૌ જાણો છો, સાગર મહોત્સવમાં વાલા ગુરુજીએ એક નવલું સોપાન અપનાવ્યું છે. એ નવલું સોપાન એ છે કે આ શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં આવી વાતો એકવાર નહીં, અનેક વાર આવે છે. એક ગ્રંથની 6.5 વર્ષથી નિયમિત કથા ચાલી રહી છે. જ્યારે એનું આ સમાપન સમારોહ યોજાય છે ત્યારે સ્વામિનારાયણ ભગવાનના એ વિચારો, સ્વામિનારાયણ ભગવાનના એ ઉમદા નિયમો, એમના આજ્ઞા વચનો, એને ચરિતાર્થ કરવા માટે આપણાથી થાય એટલું આપણે વધારે ને વધારે કરી છૂટીએ. કદાચ આપણાથી એ બધું ન થઈ શકે તો કમસે કમ જેના જેના દ્વારા મારા ભગવાન આવા સારા સત્કાર્યો કરાવે છે, કમસે કમ એને આપણે આપણો હૃદયનો રાજીપો આપીએ. વાલા ભાઈઓ, એનું નામ છે નિસ્વાર્થ સેવાભાવી સંસ્થાઓ અને નિસ્વાર્થ સેવાભાવી મહાનુભાવ વ્યક્તિઓને આપણે આ સમારોહમાં 3 દિવસ 4 દિવસ એમને અહીંયા બોલાવવાના છે. એમને અહીંયા બોલાવી આવા પ્રભુના પ્યારા મહાન ધુરંધર સંતો હોય, એવા કોઈએ સત્કાર્યો કર્યા હોય એવા મહાનુભાવોના આશીર્વાદ અને રાજીપો અપાવવાનો છે. એના ફળ સ્વરૂપે અમારા બ્લુ વાઘાવાળા ભગવાન શ્રી હરિજી મહારાજ રાજે રાજે અને રાજી થાય. આજે પણ એ કાર્યક્રમ હવે શરૂ થશે. હું વાલા સંતોને વિનંતી કરીશ કે આપણે વાલા ગુરુજીએ જે આજ્ઞા કરી છે, જે કાર્યક્રમની ગોઠવણ થઈ છે, એ મુજબ આગળની કાર્યવાહી આપણે ચલાવીશું. અને મારી અંગત ભલામણ છે વાલા ભાઈઓ, સ્વામિનારાયણ ભગવાનના આપણે બધા આશ્રિતો છીએ, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં આપણને અનેકવિધ આપણા હિત માટે આજ્ઞાઓ કરી છે. એ કોઈ પણ આજ્ઞા આ દુનિયામાં કોઈ પણ સંસ્થા કે વ્યક્તિ પાળે છે એ આપણે માટે આદરણીય છે, અનુકરણીય છે, નમનીય છે, સન્માનનીય છે, કારણ કે પરમાત્માના વચનોને ચરિતાર્થ કરી રહ્યા છે. જ્યારે જ્યારે અહીંયાથી એવા કોઈ પ્રસંગો ડિક્લેર થાય ત્યારે આપણે એનો ગુણ લેવો, રિયલ હાર્ટલી ઇમ્પ્રેસ થવું, પ્રભાવિત થવું, થઈ શકે એટલું આપણે પણ એમાંથી શીખવું. કમસે કમ કાંઈ નહીં તો બાપ બેઠા બેઠા હૃદયનો ઉદાર દિલે હર્ષ વ્યક્ત કરવો, પ્રસન્નતા વ્યક્ત કરવી, રાજીપો આપવો કે મારા પ્રભુના વચનો બાપ તમે પાળો છો, આવા ચરિતાર્થ કરો છો અને આ દુનિયાના જરૂરિયાતમંદ વ્યક્તિઓના હિતાર્થે આપ આટલું બધું કામ કરો છો. મારા ભગવાન બહુ રાજી થતા હશે, અમે બધા સંતો અને ભક્તો બહુ રાજી થઈએ છીએ. આપની ફતેહ થાવ, આપ સદૈવ આવા સારા સત્કાર્યમાં આગળ વધો, આ આપણું કામ છે વાલા ભક્તો. આપણા વાલાવાલા મહારાજ બહુ જ રાજી થાય એના ઉમદા વિચારોને ચરિતાર્થ કરવા આપણે આમાં ભાગ લઈશું. વાલા ગુરુજી આપણને એક નિયમ આપ્યો છે કે તમારે આ સમાજમાં જે પ્રવર્તાવવું હોય એનું મહત્વ ગાઓ. આ સમાજમાં તમારે જે પ્રસરાવવું હોય એના ગુણગાન કરો. જો લોકોને એમાં રસ પડશે, એનું મહત્વ સમજાશે, તો આપોઆપ સારી સારી બાબતો સમાજમાં ઉપસી આવશે. આપણા ભગવાન સ્વામિનારાયણનો એ જ મત છે, સારું એ મારું, મારું એ સારું એમ નહીં, એ સ્વામિનારાયણ ભગવાનનો મત નથી. દુનિયામાં ક્યાંય પણ સારું છે એ બધું જ મારું છે, એ આપણું જ છે, એ આપણા જ છે. જે કોઈ સારું કામ કરે છે એ પરમાત્માના પ્યારા છે. એવા ઉમદા વિચારોથી હવે પછીનો આ કાર્યક્રમ બપોરે અને સાંજે બે ટાઈમ ચાલશે. આપણે બધા એને બહુ જ માણવો છે, એમને ખૂબ રાજીપો આપવો છે, એને સત્કારવાના છે, અને આપણે એમાં હૃદયથી ભળવાનું છે, અને આપણે પણ એમાંથી ગુણ લઈને એવા કામ કરીએ, એવા માર્ગે ચાલવાનું છે. એટલી ભલામણ સાથે આજને આ સેશનને અહીંયા વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની,
બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. ભલા ભક્તજનો, શ્રી સ્વામિનારાયણ મંદિર તીર્થધામ કુંડલના આંગણે શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથરાજનો આ સાગર મહોત્સવ આપણે સૌ માણી રહ્યા છીએ. અત્યારે પૂજ્ય દયાળુ સ્વામીએ આપણને સૌને સુંદર મજાની સાગર સારની સારામાં સારી કથા વાલાવાલા મહારાજની સંભળાવી. ભગવાન શ્રીહરિને રાજી કરવા માટે આપણે સૌ આ દિવાળીના નવલા દિવસોમાં ભેળા મળી અને સારામાં સારી શિબિરનું આયોજન કરી ખૂબ સારામાં સારું ભજન કર્યું. એ ભજન કરીને આપણે આપણા આત્માનું આત્યંતિક કલ્યાણ થાય એવા હેતુથી તનતોડ મહેનત કરીએ છીએ, મનને ઇન્દ્રિયો અંતઃકરણને ભગવાનમાં જોડીએ છીએ અને આ સારામાં સારા દિવસોનો ઉપયોગ કરીએ છીએ. ત્યારે શિબિરની સાથોસાથ સાગર મહોત્સવ જે આપણે સૌ જાણીએ છીએ, છેલ્લા 6.5 વર્ષથી હરિચરિત્રામૃત સાગર ગ્રંથરાજની કથા ચાલી રહી છે અને એ આ આપણી શિબિરમાં પૂર્ણ થવાની હોવાથી સાથોસાથ સાગર મહોત્સવ અને શિબિર ભેગું આપણે લીધું. આપણે સૌ જાણીએ છીએ કે પરમ પૂજ્યપાદ સદગુરુ શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામી આપણા સૌના ગુરુસ્થાને બિરાજમાન છે અને ગુરુજીના દિલનો એક ઉમદા હેતુ અને ઉમદા ભાવ છે પૂજ્ય દયાળુ સ્વામી આપણે સૌને જણાવ્યો એ રીતે આ સમાજની સારામાં સારી આપણાથી સેવા થઈ શકે, ગરીબોની સેવા થઈ શકે, જરૂરિયાતમંદની સેવા થઈ શકે. પરંતુ સ્વામિનારાયણ મંદિર એવું સ્થાન છે કે જે તમામ પ્રકારની સેવા આ મંદિર દ્વારા ના પણ થઈ શકે. કેમ, જે આપણી પાસે હોસ્પિટલ નથી, આપણી પાસે સ્કૂલો નથી, જે સેવા આપણા મંદિરથી થઈ શકે એ તમામ સેવા કરીએ, પરંતુ જ્યારે આપણાથી ના થઈ શકતી એવી કોઈ સેવા કરનારી સંસ્થાઓ કે એવા કોઈ સેવાભાવી ભાઈઓને જ્યારે ગુરુજીના નજરમાં આવે છે ને ત્યારે બહુ રાજી થઈ જાય છે. આ જ્યારે ઉત્સવનું આયોજન કરવાનું થયું ત્યારે સૌથી પહેલું આ નક્કી કરવામાં આવ્યું કે આપણે ઉત્સવ કરીએ પણ એમાં વિશેષ કાર્યક્રમ શું કરીશું. તો ગુરુજીએ પહેલું આ બતાવ્યું, મારા દિલમાં એ ગમે છે કે આ સમાજમાં આપણે સૌ ભગવાનના માટે થઈને મહેનત કરીએ છીએ એ આપણા આત્માના કલ્યાણ માટે, પરંતુ આ સમાજમાં અનેક એવા વ્યક્તિઓ છે કે જેમણે સમાજના લોકોના હિત માટે કામ કર્યું છે, બીજાના ભલા માટે કામ કર્યું છે. તો એવી જે કોઈ સંસ્થાઓ હોય, એવા જે કોઈ પર્સનલ વ્યક્તિગત જે કામ કરનારા વ્યક્તિ મહાનુભાવો હોય તો એમને આ આપણા ઉત્સવમાં બોલાવીએ અને એમનું સારી રીતે સન્માન કરીએ, જેથી કરીને એની સુવાસ સારા એ સમાજમાં પ્રસરે, બીજાને પ્રેરણા મળે. તો આજના દિવસે આપણે સૌ જાણીએ છીએ ધંધુકા તાલુકાનું સારામાં સારું RMS હોસ્પિટલનું કાર્ય એ આખાય તાલુકામાં સારામાં સારું પંખાઈ ગયેલું છે. ઘણા સમયથી એ હોસ્પિટલ સારામાં સારું કાર્ય કરી અને આ વિસ્તારની સેવા કરી રહી છે. તો એ હોસ્પિટલનું નિર્માણ જેમણે કર્યું છે એવા વ્યક્તિઓને અત્યારે આપણે અહીંયા આહુત કરી અને આપણાથી બનતી આ ઉત્સવ દ્વારા સન્માનની કાર્યવાહી કરીશું, કે જેથી કરીને શ્રી હરિરાજી થાય અને સમાજમાં સારામાં સારી એની સુવાસ પ્રસરે. તો આ હોસ્પિટલના જે ટ્રસ્ટીઓ છે જેમણે નિર્માણ કાર્ય કર્યું છે એવા, આ ટ્રસ્ટની સ્થાપના દિવંગત નાગજીભાઈ જીવરાજભાઈ સુતરિયાએ કરી છે. તો હાલમાં એમના પ્રમુખ સ્થાને ઓધવજીભાઈ રામજીભાઈ મોણપરા તથા ભીમજીભાઈ સુતરિયા અને ધર્મસિંહભાઈ મુરડિયા આ ભાઈઓ સારામાં સારું કામ કરી હશે. તો વાલા વાલા ગુરુજીનો ભાવ છે સ્વીકારવા માટે આ ત્રણેય ભાઈઓ આવશે સ્ટેજ ઉપર. પૂજ્ય દયાળુ સ્વામી પાસે આવશે, સ્વામીને હું પૂજન કરી અને ત્યાં એમની બેઠક છે, ત્યાં બેઠકે સ્થાન ગ્રહણ કરશે. વાલા ભક્તો, આવી સારામાં સારી સેવા કરનારી સંસ્થા હોય તો એમનું સન્માન કરવા માટે પણ એવા કોઈક સારા વ્યક્તિને આપણે અહીંયા તેડાવી અને એમના દ્વારા સન્માન કરીએ એવો વાલા ગુરુજીનો ભાવ હતો. તો આ સંસ્થાનું સન્માન કરવા માટે પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામી ગાંધીનગર અને શિવલાલભાઈ વેકરિયા, તમે નામ કદાચ સાંભળ્યું છે પણ હમણે એમનો પરિચય આ વિસ્તારે વિશેષ માહિતી મળશે. તો શિવલાલભાઈ વેકરિયા આપણી સભામાં ઉપસ્થિત છે, એમને આહુત કરીશ, તેઓ આવશે. પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ, પૂજ્ય સ્વામી પણ એમના સ્થાને બિરાજમાન થશે. વાલા ભક્તો, શિવલાલભાઈ વેકરિયા રાજકોટમાં બહુ સારામાં સારું આ સમાજનું તમને ગમે એવું કામ કરે છે. 1985થી નાની નાની બાળકીઓના છોકરીઓના ભણતર માટે બહુ જ મોટા પાયે ચળવળ શરૂ કરી અને હાલમાં 11 ઉપરાંત કન્યાશાળાઓ હોસ્ટેલો શરૂ કરી. એટલું નહીં પણ જે ન કરી શકે એવું દરરોજના 1 જ રૂપિયાના ખર્ચે એ સેવા પૂરી પાડે છે. અને દિલનો ઉમદા ભાવ એવો છે કે આ સમાજમાં બહેનોમાં શિક્ષણનું પ્રવર્તન સારામાં સારું થવું જોઈએ. અત્યાર સુધીમાં 20,000 ઉપરાંત છોકરીઓ એમની સંસ્થામાં વિદ્યા પ્રાપ્ત કરે છે. આંકડો સાંભળજો, 20,000 જેટલી. અને આ બહેનોની કેળવણીમાં સારામાં સારું કામ કરવા ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં પણ એ દીકરીઓની સ્કૂલો થાય, છાત્રાલયો શરૂ થાય એમાં મહત્વનું યોગદાન પોતે આપી રહ્યા છે. અને એમના જીવનકાળ દરમિયાન આ સમાજમાં પ્રવર્તતી અસામાજિક પ્રવૃત્તિઓ એની સામે પણ પોતે અડીખમ ઉભા રહી અને સારામાં સારો ફાળો આપેલો છે. તો શિવલાલભાઈ વેકરિયાને એકવાર તાળીથી આપણે વધાવી લઈએ. બીજા આપણા આમંત્રિત મહેમાન, આપણે સૌ પરિચિત છીએ, દરેક પ્રસંગમાં આપણે સૌને સારામાં સારો પ્રેમ હુંફ બળ આપતા એવા આપણા હરિચરિત્રામૃત સાગર ગ્રંથરાજના જેમને અનુવાદ કર્યું છે એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગાંધીનગર પૂજ્ય સ્વામીને તાળીથી આપણે અભિવાદન કરીએ. આ બંને મહાનુભાવો દ્વારા આ RMS સંસ્થાનું આપણે સન્માન કરીશું. તો સંસ્થા વિશે મેં આપને થોડી માહિતી આપી એ મુજબ આ સંસ્થા 2006માં શરૂ કરવામાં આવેલી છે અને ધંધુકાની આજુબાજુના 150થી ઉપરાંત ગામડાઓમાં સારામાં સારી જરૂરિયાતમંદોને, ગરીબોને સેવા કરવામાં આવે છે. અત્યંત આધુનિક સાધનો દ્વારા, સેવાભાવી ડૉક્ટરો અને સ્ટાફ દ્વારા અમે સંતો એની મુલાકાતે ગયેલા અને એ હોસ્પિટલમાં જે દાદા બેઠા છે, ઓધોજી દાદા, એને તમે જોશો તો એમ લાગે કે આ ઉંમરે કામ કરવું બહુ અશક્ય છે, પરંતુ એમની શ્રદ્ધા આકાશને આંબે એટલી છે. ત્રણે ત્રણ મહાનુભાવો બેઠા છે અને જોશો તો એમની ઉંમર ઘણી બધી લાગે, છતાં પણ આટલી ઉંમરે એ સારામાં સારું કામ કરી અને એ સંસ્થા દ્વારા લોકોનું સારામાં સારું કામ કરી રહ્યા છે. વાલા ભક્તો, થોડા સમય પહેલાં વાલા ગુરુજીને સંતો ત્યાં હોસ્પિટલની મુલાકાતે ગયેલા અને હોસ્પિટલમાં આખી આખી હોસ્પિટલની પ્રવૃત્તિ જોઈ ગુરુજીનું દિલ બહુ પ્રભાવિત થયું કે આવી પોતાના માટે સેવા કરનારી સંસ્થાઓ તો હોય, પોતાને ફાયદો થાય, લાભ મળે એવી તો હોય, પરંતુ નિસ્વાર્થ ભાવે જ્યારે લોકોનું કામ કરે છે ત્યારે આપણે સૌએ આ સંસ્થાને એવી રીતે સન્માનિત કરીને બિરદાવીએ કે જેની સુવાસ સારા સમાજમાં પ્રવર્તે અને જે કોઈ આવું કાર્ય કરી રહ્યા છે એને એમ તો થાય કે અમે જે કાર્ય કરીએ છીએ અમને કોઈક જોનારું છે. અમારા કાર્યથી કોઈક સંતોષ પામનારું છે, અમને કોઈક રાજીપો ને હું પ્રેમ આપનારું છે, એ ભાવથી આપણે આ કાર્યક્રમ યોજ્યો છે. તો હોસ્પિટલ વિશે આપણે સૌ જે માહિતીથી વાકેફ છીએ એ અત્યારે એલઈડી ઉપર એ આખી આખી હોસ્પિટલની પ્રવૃત્તિઓ જે ત્યાં અમે જોઈ છે એ દેખાડવામાં આવશે.
આરએમએસ હોસ્પિટલ ધંધુકા. સન 2006માં સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન ધંધુકા દ્વારા આ આરએમએસ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી. અત્યારે આરએમએસ હોસ્પિટલ આ પ્રાંતના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. અહીં અતિ આધુનિક એવી બધી જ ટ્રીટમેન્ટ ફ્રી ઓફ ચાર્જ આપવામાં આવે છે. તમામ સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, સિઝેરિયન વગેરે બધા જ ઓપરેશન પણ ફ્રી ઓફ ચાર્જ કરવામાં આવે છે, તેમજ લેબોરેટરી એક્સરે જેવા ટેસ્ટ પણ વિનામૂલ્યે કરવામાં આવે છે. અહીં કોઈ સ્ત્રીને પ્રસૂતિ થાય તો તેને સુખડીનું એક પેકેટ આપી મૂકવા જવાની વ્યવસ્થા પણ આરએમએસ હોસ્પિટલ દ્વારા કરવામાં આવે છે. વળી હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને રહેવા જમવાની સગવડતા પણ વિનામૂલ્યે આપવામાં આવે છે અને મેડિકલ સ્ટોરમાં રાહત દરે દવા આપવામાં આવે છે. આરએમએસ હોસ્પિટલ દ્વારા 24 કલાક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરેલ છે. અહીંના ઓધવજીભાઈ, રાઘવજીભાઈ, ભીમજીભાઈ તેમજ ધરમશીભાઈ વગેરે ઉદાર ટ્રસ્ટીઓ એવમ શ્રેષ્ઠીશ્રીઓ સારવારની સાથોસાથ દર્દીને હૂંફબળ પણ પૂરું પાડે છે. વળી સમયાંતરે આ હોસ્પિટલ દ્વારા વિવિધ મેડિકલ કેમ્પ્સ પણ યોજવામાં આવે છે. ખિલખિલાટ સેવા ધરાવતી આરએમએસ હોસ્પિટલ સૌરાષ્ટ્રના અનેક લોકો માટે જીવન દોરી સમાન છે.
વાલા ભક્તો, આ રીતે ટૂંકમાં માહિતી આપણે સૌએ વિડીયો દ્વારા જોઈ. તો પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામી આપણને જે આ સંસ્થાનું સન્માન કરવાનું છે એનું સન્માનપત્રનું વાંચન કરશે. સન્માનપત્રના વાંચનમાં એમની તમામ સેવાકીય પ્રવૃત્તિ આપણે વણી લીધી છે, તો પૂજ્ય સ્વામી આપણને એનું વાંચન કરશે.
વાલા ભક્તો, અહીંયા અમારે હાવ નજીક કહેવાય એવા ધંધુકા ગામને ગોંદરે આવેલી આરએમએસ હોસ્પિટલ, એટલે કે એ આખા વિસ્તારના તમામ દર્દીઓ, ગરીબો, જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટેનું ધમધમતું સદાવ્રત ચાલે છે. જેને હોસ્પિટલને લગતી કાંઈ પણ જરૂર પડે તો આટલા વિસ્તારના 150 જેટલા ગામડાઓ વ્યક્તિને નો અમદાવાદ ધક્કો થાય, નો ભાવનગર થાય, અને અહીંયા વચ્ચે રોડ ઉપર સારામાં સારી સુવિધા મળી રહે એવું અદ્ભુત કામ આ અહીંયા બેઠેલા મહાનુભાવો અને એની આખી ટીમ કરી રહી છે. આ વાત આપણા ગુરુજી પરમ પૂજ્યપાદ જ્ઞાનજીવન દાસજી સ્વામીએ નજરે જોયેલી, નિહાળેલી, અનુભવેલી, આપણા કુંડળધામના અનેક ભક્તોએ પણ ત્યાં સારવાર લીધેલી છે, એટલે એમણે જે આ સંસ્થા માટે શબ્દો કંડાર્યા છે હું એ આપને સંભળાવું છું. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત શ્રી હરિચરિત્રામૃત સાગર કથા સમાપ્તિ નિમિત્તે સાગર મહોત્સવ તારીખ 23 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર 2017 મહોત્સવના પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવન દાસજી સ્વામી કુંડળધામ. સન્માન પત્ર. શ્રી સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આરએમએસ હોસ્પિટલ ધંધુકા. આરએમએસ હોસ્પિટલનો આરંભ સન 2006માં અમદાવાદ ભાવનગર રોડ પર ધંધુકા મુકામે થયો છે. આનાથી આજુબાજુના 150થી વધુ ગામડાઓ તેમજ અકસ્માતમાં ઈજા પામતા મુસાફરો માટે ખૂબ જ લાભ થયો છે. અતિ આધુનિક સુવિધા પૂરી પાડતી આ હોસ્પિટલ આ ક્ષેત્રના લોકો માટે આશીર્વાદ રૂપ પુરવાર થઈ છે ભાઈ. અને એને સમજાય જેને એની જરૂર ઊભી થઈ હોય. આપણને ન સમજાય એટલું જેના હાથપગ ભાંગી ગયા હોય, ભયંકર દર્દ થતું હોય, ઘરમાં એકલા રૂપિયા ન હોય, એવી કફોડી સ્થિતિમાં એ હોસ્પિટલ જ્યારે ખરેખરી કામ લાગી જાય ત્યારે એ જરૂરિયાતમંદ વ્યક્તિને એમ સમજાય કે આ ઇમારત નથી ઊભી, આ અમારા જેવા માટે આશીર્વાદ ઊભો છે. અહીંયા હોસ્પિટલનો હેતુ જરૂરિયાતમંદ દર્દીઓને સારામાં સારી સારવાર ધંધુકામાં જ મળી રહે તેવો છે. આરએમએસ હોસ્પિટલમાં ઉપલબ્ધ અતિ આધુનિક સાધનો, સેવાભાવી ડોક્ટર્સ તથા સ્ટાફના પરિણામે ગરીબ લોકોને પણ ઉચ્ચ કક્ષાની મેડિકલ સારવાર મળી રહે છે. આ વિસ્તારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટીઓએ ફેબ્રુઆરી 2012 પછી દર્દીઓ માટે સેવા ભાવનાથી સેવા યજ્ઞ શરૂ કરી દીધો છે. હોસ્પિટલમાં ઉપલબ્ધ સેવાઓ માટે નજીવી કેસ ફી સિવાય કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. હોસ્પિટલો વાલા ભાઈઓ દુનિયામાં બહુ ચાલે છે. ઘણી હોસ્પિટલો તો એવી પણ હોય છે કે જે બહુ જ મોટી ધંધા કમાવાની ફેક્ટરી હોઈ શકે, પરંતુ સ્વામિનારાયણ ભગવાન અને એના સાચા સાધુઓને આવા હજારો અને લાખો ભગવત ભક્તોને આશીર્વાદ દેવાનું મન થાય એવી હોસ્પિટલો, એવી હોસ્પિટલના સંચાલકો ટ્રસ્ટીઓ એ કેવા હોય, આ એનું સિલેક્શન છે વાલા ભાઈઓ. આ વિસ્તારની આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખી સરદાર પટેલ હેલ્થ ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટીઓએ ફેબ્રુઆરી 2012 પછી દર્દીઓ માટે સેવા ભાવનાથી સેવા યજ્ઞ શરૂ કરેલ છે. તેથી હોસ્પિટલમાં ઉપલબ્ધ તમામ સેવાઓ માટે નજીવી કેશ ફી સિવાય કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. દાખલ થયેલા દર્દીઓને નાસ્તો તથા બંને ટાઈમ જમવાનું પણ હોસ્પિટલમાં વિના મૂલ્યે મળે છે. હોસ્પિટલના ડોક્ટરો દ્વારા કરવામાં આવતા તમામ ઓપરેશનો અહીંયા ફ્રી ઓફ ચાર્જ થાય છે. આંખનો મોતિયો ઉતારવાનું ઓપરેશન પણ ફેકો મશીનથી વિના મૂલ્યે કરી આપવામાં આવે છે. એકવાર જોરદાર ધજા લહેરાવી દો. બહુ સરસ, બહુ સરસ. આટલું મોટું ઉદાર સદાવ્રત ચલાવી રહ્યા છે એના પાયામાં કોણ કોણ મહાનુભાવો યોગદાન આપી ગયા છે એનો નામોલ્લેખ સાંભળો. આ ટ્રસ્ટની સ્થાપના દિવંગત શ્રી નાગજીભાઈ જીવરાજભાઈ સુતરિયાએ કરી છે. હાલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી ઓધવજીભાઈ રામજીભાઈ મોણપરા પહેલી ખુરશી ઉપર બેઠા છે. દાદાને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લ્યો. તથા ભીમજીભાઈ જી સુતરિયા અને ધરમસિંહભાઈ એચ મોરડિયા ત્રીજા વગેરે અનેક વડીલો આ હોસ્પિટલનું સંચાલન સમાજ હિતની ભાવનાથી સુચારુ રીતે કરી રહ્યા છે. ગરીબ લોકોનો પક્ષ રાખી સર્વ પ્રકારે મદદરૂપ થવાની આ ટ્રસ્ટના કાર્યકર્તાઓની ભાવના અમે પોતે હમણાં પ્રત્યક્ષ અનુભવી છે, માટે હજારો ધન્યવાદ. આધારાનંદ સ્વામી આ ગ્રંથમાં લખે છે, ખબર છે કે આંખે દેખ્યો અહેવાલ છે. કેવો અહેવાલ છે? આંખે દેખ્યો. એમ આરએમએસ હોસ્પિટલમાં હમણાં જ, હજી બહુ ટૂંક સમય પહેલાં, આપણા વાલા ગુરુજીએ આ ટ્રસ્ટી ભાઈઓની, આ સંચાલક ભાઈઓની જે ઉદાર નીતિ છે, ગરીબો, જરૂરિયાતમંદ, અસહાય, નિસહાય વ્યક્તિઓને ખભે ખભો મિલાવી સર્વ પ્રકારે પડખે ઊભા રહેવાની એમની જે જહેમત છે, બહુ જ સરસ છે. ઓધોજીભાઈ, ભીમજીભાઈ, ધરમસિંહભાઈ અને એમની આખી ટીમને ફરી એક વખત ધજાથી વધાવો બાપ. લહેરાઓ, લહેરાઓ. આ ગામડા ગામના ગરીબ સત્સંગી ભાઈઓ હોય, ગરીબ જનો હોય, દીનજનો હોય, એમને માટે આ હોસ્પિટલ, આ બધા ભાઈઓ ખાલી માત્ર શારીરિક સ્વાસ્થ્ય પૂરતું નહીં, એમનાથી જેટલી પહોંચ હોય એ બધી જ સેવાઓ પૂરી પાડે છે, બહુ જ સરસ કામ કરે છે. પરમ કૃપાળુ ભગવાન શ્રી સ્વામિનારાયણે આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત ગ્રહસ્થોએ માતા પિતા ગુરુ તથા રોગાતુર મનુષ્યની સેવા જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરવી. પ્રભુના આદેશ અનુસાર નિસ્વાર્થ ભાવે સેવા કરનાર સંસ્થાઓ તથા મહાનુભાવ વ્યક્તિઓના સત્કાર્યોની કદર કરી શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા તેમને પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેમના કાર્યો દ્વારા સમાજમાં સત પ્રેરણાનું પ્રવર્તન થાય એ માટે આ RMS હોસ્પિટલ ધંધુકાનું સન્માન કરતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. આપ સૌની આવી ઉદાર ભાવના, માનવતા અને સમાજ માટેનું યોગદાન જોઈને ભગવાન શ્રી સ્વામિનારાયણ આપની ઉપર ખૂબ જ રાજી 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 થતા હશે. આપની આ સેવા ભાવના દિન પ્રતિદિન વધતી જ રહે, વધતી જ રહે, વધતી જ રહે એવી પ્રભુ પ્રાર્થના સહ સ્વામી જ્ઞાન જીવનદાસ કુંડળધામના ભાવથી જય સ્વામિનારાયણ.
વાલા ભક્તો, જોરદાર તાળીથી આ સન્માન પત્રને વધાવીએ. આપણે એટલા માટે વધુ પ્રભાવિત છીએ, એકદમ આપણા ક્ષેત્રમાં આપણી બાજુમાં જેમનું કાર્ય છે આપણે નજરે નિહાળ્યું છે, અનુભવ્યું છે, એટલે 100% સત્ય બાબત ઉપર આપણે અનુભવ સાથે એમના સન્માનમાં જોડ્યા છે. વાલા ગુરુજીની ખરેખર દિલની ભાવના અત્યારે રજૂ થઈ રહી છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામીના વરદ હસ્તે એમને આશીર્વાદનો હાર પહેરવામાં આવશે. અમારા શિવલાલભાઈ વેકરી આવ્યા છે, એમના વરદ હસ્તે શાલ ઉઢાડી સન્માન કરવામાં આવશે અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવશે. તો સ્વયંસેવક ભાઈઓને વિનંતી, પૂજ્ય સ્વામી પાસે બોલો. સ્વામિનારાયણ ભગવાન. હરે કૃષ્ણ મહારાજની જય. જ્યારે અમે આમંત્રણ દેવા ગયા ત્યારે આ ના પાડતા હતા, દાદા કે ના આવો અમારે, અમે એમ નામ આવી જવું. તો કીધું એમ નામ આવજો, અમે તમારું ન્યા કાંઈ કરશું નહીં. તમતા જેમને છુપાઈને સેવા કરવી છે એમને આવા માન સન્માનની પડી ના હોય, એટલે વાલા ગુરુજી ખરેખર રાજી થઈ અને એમના આ કાર્યથી ખૂબ સારી રીતે બિરદાવ્યું. તો અત્યારે સન્માનપત્ર પૂજ્ય સ્વામી અને શિવલાલભાઈ બંને એક બાજુ રહેશે અને ત્રણેય ભક્તો એક બાજુ રહેશે, એ રીતે આ સન્માનપત્રનું જેનું વાંચન થયું છે એ આપણે અત્યારે અર્પણ કરીએ છીએ. આપણે ધજા લહેરાવી એનું બહુમાન કરીએ. ખૂબ સરસ વાલા ભક્તજનો, આ સાથે એમનું સન્માન આપણે ખૂબ સારી રીતે કર્યું છે. હવે છેલ્લે વાલા ગુરુજીની ભાવના છે એ પૂજ્ય દયાળુ સ્વામી દ્વારા રજૂ કરવામાં આવશે. તો પૂજ્ય દયાળુ સ્વામી એમને માણકીવાળા મહારાજ એક સુંદર મજાનું સ્વરૂપ અર્પણ કરવામાં આવશે. તો ત્રણે ત્રણ ભાઈઓ આવશે, એક બાજુ ઊભા રહીશ.
વાલા ભક્તો, ગુરુજીના દિલમાં કાયમ એમ હોય છે બીજું બધું તો હું આપીશ, પણ મારા ભગવાનનું સ્વરૂપ આપીશ કે આ ભાઈઓનું અને હોસ્પિટલમાં આવનારા હવનું કલ્યાણ થાય, ભલું થાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની.
માણકીવાળા મહારાજની સાથે પ્રસાદ અને પુસ્તક પૂજ્ય સ્વામી અર્પણ કરશે અને સાથોસાથ થોડીક કિંચિત સેવા મંદિર દ્વારા એક ચેક અર્પણ કરવામાં આવશે, એક ફૂલની પાંખડી રૂપે ₹5,00,000 ચેક પૂજ્ય સ્વામી અર્પણ કરશે હોસ્પિટલની સેવા માટે. સ્વાસ્થ્ય સુધા અને વાલપના વેણ એક સમાજના ઉત્થાનના ભાગરૂપે બહાર પડેલા પુસ્તકો પૂજ્ય સ્વામી અર્પણ કરે છે અને સેવામાં કામ લાગે, કંઈક અમારાથી થોડી આપણે મદદ થઈ શકે ભાગરૂપે એક ફૂલની પાંખડી રૂપે એક ચેક આપવામાં આવે છે. વાલા ભક્તજનો, આ સાથે આ સન્માનનો કાર્યક્રમને આપણે ખૂબ સારી રીતે હૃદયસ્થ કરીએ, સમાજમાં આની સારામાં સારી સુવાસ પ્રસરે, સમાજમાં આનું સારામાં સારું ઉદાહરણ બેસે અને સમાજના ભક્તોનું હિત ને ભલું થાય એવી ભાવના સાથે
આપણે આ સન્માનનો કાર્યક્રમ લીધો છે.
વાલા ભાઈઓ, આ બધા મહાનુભાવો કહે છે અમે હજી પણ આ હોસ્પિટલમાં નવી નવી ઘણી બધી ફેસિલિટીઓ વિકસાવી રહ્યા છીએ. વાલા ગુરુજી, અહીંયા ભલે અત્યારે પ્રત્યક્ષ આપણને દેખાતા નથી, પરંતુ આ બધા જ ભાઈઓના આશીર્વાદમાં ગુરુજી અહીંયા સાક્ષાત છે, અને એમના આશીર્વાદથી જ આ બધું થઈ રહ્યું છે.
વાલા ભક્તો, એક હોસ્પિટલનું સન્માન લીધું, એવી જ રીતે આપે સૌએ નામ સાંભળ્યું છે ડૉક્ટર નંદલાલ કે માનસેતા, ડૉક્ટર માનસેતા સાહેબ અમદાવાદ, સારામાં સારું જેમનું નામ છે આ વિસ્તારમાં નહીં સારા ગુજરાતમાં પંકાયેલું છે. વિશેષ માહિતી પૂજ્ય દયાળુ સ્વામી પાસે છે, તો સ્વામી એ માહિતી આપે એ દરમિયાન ડૉક્ટર માનસેતા સાહેબને વિનંતી કરીશ, આપ સ્ટેજ ઉપર પધારશો અને આપનું સ્થાન ગ્રહણ કરશો. આપને કદાચ આટલા મોટા મેળાવડામાં, આ સમૂહમાં કદાચ નહીં ગમતું હોય, પરંતુ અમારી ભાવનાને ધ્યાનમાં રાખી આપ સ્ટેજમાંથી સ્થાન લેશો.
વાલા ભક્તો, જ્યારે આપણા ધ્યાનમાં આવ્યું કે વ્યક્તિગત આશીર્વાદ અને રાજીપો આપવા જેવું એક વ્યક્તિત્વ અમદાવાદમાં ડૉક્ટર માનસેતા સાહેબ છે, અમે એમનો કોન્ટેક કરવા લાગ્યા, એમને અહીંયા બોલાવવા લાગ્યા, ત્યારથી હું ડૉક્ટર સાહેબને ઓળખું છું. સાહેબ આવો 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 આવો. બહુ સારું સાહેબ, આપ આવ્યા, અમને આનંદ થયો. સાહેબની મારે જે ખાસિયત કહેવાની છે એ આ છે. હવે એના માટે તમારે જે ભાવ વ્યક્ત કરવા હોય એ તમે હવે કરી દો. સાહેબ આપ રાખો અને બાજુમાં અહીંયા આપનું સ્થાન છે, આપ આપનું સ્થાન સ્વીકારો. વાલા ભાઈઓ, મેં જેટલી વાર સાહેબ સાથે વાત કરી છે, મેં એમના વિચારો જાણ્યા અને સાંભળ્યા છે, એમાંથી મારે એક જ જો સારભૂત વાત કેવી હોય તો એ છે કે આ ડૉક્ટર નંદલાલ કે માનસેતા સાહેબ આજના ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિ માટે એ એક એવા ઓલિયા પુરુષ છે કે એનો જોટો જડવો મુશ્કેલ છે. આટલા મોટા સમાજ સેવાભાવી હોવા છતાં સૌની વચ્ચે માન સન્માન સ્વીકારવાની એની ના છે એ તો ઠીક. અમે જ્યારે એમને એમ કહ્યું કે સાહેબ તમારા સન્માન માટે નહીં, પરંતુ સારા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ સંતો, અમારા મૂર્ધન્ય આ સંસ્થાના સંસ્થાપક પ્રવર્તક સંચાલક ગુરુજી, એમના રૂડા આશીર્વાદ લેવા માટે સાહેબ આપને આવવાનું છે, ત્યારે પણ મને એમણે એમ કીધું કે સ્વામી એવું થાય કે હું આશીર્વાદ લેવા માટે ઉત્સવ સિવાયના કોઈ પણ એક દિવસ આવી જાઉં તો મને આશીર્વાદ નહીં મળે. મેં કીધું સાહેબ એ વખતે પણ આશીર્વાદ તો મળી જાય, પરંતુ ઉત્સવમાં અમારા સંપ્રદાયના અનેક સંતો આવ્યા હોય, હજારો અને લાખો હરિભક્તો આવ્યા હોય, એના આશીર્વાદ અમે તમને ક્યાં ના અપાવીએ. બસ એ એક શરતે આજ ડૉક્ટર નંદલાલ કે માનસેતા સાહેબ અહીંયા બેઠા છે ને, એમણે આવીને 3 વાર તો દંડવટ કરી લીધા. તમે જોયું તો ને, એટલે સમાજની સેવા કરવી, દિગંતમાં નામ ગુંજે એવા કામ કરવા, એ બધાથી વિશેષ વાત એ છે કે એ કામ કર્યા પછી નામનાની કામનાથી મુક્ત રહેવું, એ મારા માનસેતા સાહેબમાં મને જોવા મળ્યું છે. વાલા ભાઈઓ, સાહેબે આ સમાજ માટે સ્વામિનારાયણ ભગવાનના વચનોને ચરિતાર્થ કરે એના માટે જે કામ કર્યું છે એ બધો આખે આખો અહેવાલ વાલા ગુરુજીએ એમના આ સન્માન પત્રમાં કંડાયરો છે, હું આપને સંભળાવી દઉં. શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ આયોજિત શ્રી હરિચરિતામૃત સાગર કથા સમાપ્તિ નિમિત્તે પ્રસ્તુત સાગર મહોત્સવ, પ્રેરક પરમ પૂજ્ય સદગુરુ શ્રી જ્ઞાનજીવન દાસજી સ્વામી કુંડળધામ, તારીખ 23/10-27/10-2017, સન્માન પત્ર, આદરણીય ડૉક્ટર શ્રી નંદલાલ કે માનસેતા અમદાવાદ. ભગવાન શ્રી સ્વામિનારાયણે આ પૃથ્વી પર પ્રગટ થઈ અનેક જીવોના કલ્યાણાર્થે સત્સંગની સ્થાપના કરી છે. નાના મોટા ગરીબ તવંગર દરેક જ્ઞાતિ જાતિના લોકોને અપનાવી સર્વજીવ હિતાવહ પ્રવૃત્તિઓ પોતે કરી અને કરાવી છે. એવા પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણે અમને સૌ કોઈને એવી એક આજ્ઞા કરી છે કે અમારા આશ્રિત ગ્રહસ્થોએ માતા પિતા ગુરુ તથા રોગાતુર મનુષ્યની સેવા જીવન પર્યંત પોતાના સામર્થ્ય પ્રમાણે કરતા રહેવી. શ્રીહરિની આ આજ્ઞા મુજબ રોગાતુર અને દીનજનોની સેવા એ સત્સંગનો એક અવિભાજ્ય હિસ્સો છે. એટલે જ શ્રી સ્વામિનારાયણ મંદિર કુંડળધામ દ્વારા પ્રભુ પ્રસન્ન થાય તે હેતુથી નિસ્વાર્થ ભાવે સેવાની સરવાણી ચલાવતી કેટલીક સંસ્થાઓ અને એવા જ કેટલાક વ્યક્તિઓના સત્કાર્યોની કદર કરી તેમને રાજીપો આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેથી તેમના સદગુણો અને સત્કાર્યો સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની વિભુ બને. એવા જ સેવાભાવી ડોક્ટર શ્રી નંદલાલ કે માનસેતાનું વિશિષ્ટ સન્માન કરતા આજ અમે આનંદની લાગણી અનુભવીએ છીએ. કેમ જે દર્દી નારાયણની સેવા કરનારને સન્માનવાનો પ્રભુએ અમને અવસર આપ્યો તે પ્રભુની કૃપા છે બાપ, પ્રભુની કૃપા છે. ડોક્ટર માનસેતા સાહેબને સન્માન માન ન ગમે એ તો એમની એક ખાસિયત વિશિષ્ટ આશીર્વાદ દેવા જેવી છે, પરંતુ આવા જે મારા ભગવાનની આ સૃષ્ટિના તારણહાર કહી શકાય, ગરીબોના દર્દીઓના બેલી કહી શકાય એવા પ્રભુના દૂત જેવા માણસો અહીંયા કામ કરતા હોય એને નવાજવાનો આપણને અવસર પ્રભુ આપે એ તો આપણા ઉપર પ્રભુએ કૃપા કરી કહેવાય. જો કે આપને માન સન્માન મળે તે રોજતું નથી, પરંતુ આ તો ભગવાન શ્રીહરિ તથા તેમના સંતો ભક્તોનો માનસેતા સાહેબ કૃપા પ્રસાદ છે એમ માનીને આને આપ સ્વીકારજો. આપ અમદાવાદના એક એવા ENT સર્જન છો કે આપની ફીનું ધોરણ દર્દીના કુટુંબની આવક પ્રમાણે સ્વૈચ્છિક હોય છે. આ એક એવા ડોક્ટર છે, એમણે એમની હોસ્પિટલમાં એક બોર્ડ માર્યું છે કે આપ જે કોઈ દર્દીઓ અહીંયા આવો છો આપની જેટલી પણ કાંઈ આવક હોય એ મુજબ અહીંયા આપની અનુકૂળતા પડે એટલી જ ફી આપવા મારી નમ્ર અપીલ છે. ખરેખર ભગવાનનો દૂત કહેવાય કે ન કહેવાય? હે, પછી મને તો પ્રશ્ન થયો એક દિવસ, તો મેં કીધું ભલા એ ફી જે ભરે એ એની ઇન્કમ મુજબ છે કે ખરેખર લુચ્ચાઈમાં ઓછી ભરે તો આપણે એનું કાંઈ સર્ટિફિકેટ જોઈને કે ખરેખર એની ઇન્કમ ઓછી છે એ? મને કે એ તો સ્વામી આપણે વિચારી છીએ, માનસેતા સાહેબ એનું કોઈ પ્રમાણ કોઈની પાસે ક્યારેય માગતા નથી. કારણ કે એને લાલચ જ નથી. આપ શ્રીએ હોસ્પિટલમાં એનું જાહેર બોર્ડ મારેલું છે, આમ છતાં આપ દર્દીને એવા લાગણીસભર દિલથી સારવાર આપો છો કે સૌને આપની સાથે પોતાપણું લાગે છે. સૌને માનસેતા સાહેબ પોતાના સાહેબ, પોતાના ડોક્ટર લાગે. અમારા મંડળના પાર્ષદ વર્ય શ્રી ચતુર ભગતજીના કાનનું ઓપરેશન માનસેતા સાહેબ વર્ષો પહેલા આપે કરેલું છે. પછી આપણે ભગતજીને પણ સ્વામી બોલાવવા પડશે હા, એમને આશીર્વાદ દેવા માટે. તેથી અમને પણ આપની લાગણીનો સાક્ષાત અનુભવ થયેલો છે. ઘણા બધા જુનિયર ડોક્ટરો તો આપને ગુરુ તુલ્ય જ માને છે. આપની જન્મભૂમિ ક્ષેત્ર સાવરકુંડલામાં આપે એક એવી અનુપમ હોસ્પિટલ બનાવી છે કે જ્યાં દર્દીઓના દરેક પ્રકારના રોગનું નિદાન નિઃશુલ્ક કરવામાં આવે છે. સાવરકુંડલા અને અમરેલી વિસ્તારમાં હોસ્પિટલ ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ છે. માત્ર 3.5 વર્ષમાં આ હોસ્પિટલમાં 8,000 દર્દીઓને મફત ડાયાલિસિસ કરી આપવામાં આવ્યું છે. વિચાર તો કરો, બીજું શું નહીં સાહેબ એ હોસ્પિટલમાં સુવિધા આપતા હોય. આ જગતમાં કોઈને દર 3 દિવસે 2 દિવસે ડાયાલિસિસ કરવાનું થાય ને એનાથી વધારે કોઈ વધારે માથાનો દુખાવો અને જોખમી કામ નથી. દર 2 દિવસ અને 3 દિવસ એ કામ આવીને ઊભું રહે. સાહેબે નોંધ લીધી કે મારા આ સમાજની એક ખાસ જરૂરિયાત છે અને સાવરકુંડલાની હોસ્પિટલમાં ડાયાલિસિસ મફતમાં થાય, બીજું શું ન થાય તમે વિચાર કરો. એ ઉપરાંત 1800 મહિલાઓની પ્રસૂતિ કરવામાં આવી છે. અહીં રોજ 700થી વધુ દર્દીઓની ઓપીડી કરવામાં આવે છે. વળી અહીં આપ એક એવી મેડિકલ કોલેજ બનાવવા માટે સક્રિય થયા છો કે જેમાં એક પણ રૂપિયો લીધા વિના ડોક્ટરો નવા તૈયાર કરવાનો આપનો ઈરાદો છે. એની ધજા થોડીક લહેરાવે નહીં કામ થાય. વાલા ભક્તો, જેણે પોતાના એક છોકરાને ડોક્ટર કર્યો હોય એના બાપને પૂછો કેટલું ડોનેશન દેવું પડ્યું. લોકોએ રૂપાળું ડોનેશનનું નામ રાખ્યું છે. અને એક દીકરાને એક દીકરીને ડોક્ટર કરવો કે કરવી હોય તો એના બાપને ડેબો રહી જાય એટલા રૂપિયા દેવા પડે છે. મારા માન સેતા સાહેબે નોંધ લીધી કે ડોક્ટરો આ સમાજની અનિવાર્ય જરૂરિયાત છે, અને એ ડોક્ટર દર્દીઓ માટે નારાયણનું સ્વરૂપ કહેવાય, અને એ ડોક્ટર બનવા માટે કરોડો રૂપિયા ગરીબ મા બાપ લાવે ક્યાંથી, અને જો એ લાખો કરોડ દેવા પડે અને પછી ડોક્ટર થાય તો હવે એ ઓછી ફી એ અને પરવડે ક્યાંથી. છેવટે બધું મારણ દર્દીઓ એના સગાસનીઓ અને ગરીબોને માથે જ આવવાનું છે. ને એટલે મારા માન સેતા સાહેબે નક્કી કર્યું છે કે સૌરાષ્ટ્ર સાવરકુંડલા વિસ્તારમાં એક એવી મેડિકલ કોલેજ મારે કરવી છે કે જ્યાં રૂપિયો ન દેવો પડે ને ત્યાં સેંકડો નવા ડોક્ટર થાય. બાપ, એટલે વાલા ગુરુજીએ માન સેતા સાહેબને આગ્રહ કરીને બોલાવ્યા કે અહીં આવો, તમને લાખોના આશીર્વાદ દેવડાવવાના છે, થોડા ઘણા નહીં. અમદાવાદ ખાતે બહેરા મૂંગાની સ્કૂલ બનાવવા માટે પણ આપ જબરો પ્રયાસ કરી રહ્યા છો. સૌથી વિશેષ નવાઈની વાત તો એ છે કે હવે સાંભળજો, હો, આપ માન સન્માન કે પ્રસિદ્ધિની પણ ઈચ્છા રાખ્યા વિના આટલા બધા સત્કાર્યો કરી રહ્યા છો, તે સૌ કોઈને માટે આદરણીય અને અનુકરણીય છે. આપ અતિ સરળ સ્વભાવના આવા સેવાભાવી ડોક્ટર અને શ્રેષ્ઠ સમાજ સેવક તો છો જ, પણ તેથી વધુ ભગવાનથી ડરીને ચાલનાર ભક્ત હૃદય ડોક્ટર છો. માફ કરજો વાલા ભાઈઓ, આજના સમાજના કોઈ અમુક ડોક્ટરો પણ એવા થાય છે કે આપણને કદાચ નુશંસ ડોક્ટર લાગે. એના રૂપિયા માટે, એના સ્વાર્થ માટે દગો કરીને કેટલાક દર્દીઓને એવા વેતરી નાખે છે કે જેનો ઈરાદો ફક્ત સ્વાર્થ સિવાય કશો ન હોઈ શકે. સમાજમાં આવા પણ ક્યાંક ક્યાંક કિસ્સાઓ જોવા મળે છે. આવી પણ કોઈક કોઈક હોસ્પિટલ બદનામ થાય છે ત્યારે આવા મહાનુભાવો આ સમાજમાં હોય ત્યારે આપણી છાતી ગજગજ ફૂલે કે ન ફૂલે ભાઈ, હે? અને આવું જ્યારે કામ થતું હોય એને આપણે અહીંયા બોલાવીએ, એને રાજીપો આપીએ, એની કદર કરીએ, ત્યારે આ બ્લુ વાઘાવાળા મારા મહારાજની છાતી ગજ ગજ ફૂલે ભાઈ, ગજ ગજ ફૂલે. એવા ભક્ત હૃદય ડોક્ટર છે કે એને ડગલે પગલે એવો વિચાર આવે છે મારા ભગવાનને દુઃખ ન થવું જોઈએ, દર્દીમાં મારા ભગવાન હોય છે. પરમાત્મા દુઃખી થાય, નારાજ થાય, કુરાજી થાય તો મારી જિંદગી હરામ થઈ જાય. કોઈ પણ કામ જિંદગીમાં એવું ન કરવું કે ભગવાન નારાજ થાય. અને ખરેખર વૈદ્યો નારાયણો હરિહી આપણી આર્ય સંસ્કૃતિ કહે છે. એ જ વૈદ્ય, એ જ ડોક્ટર મારા નારાયણ હરિનું સ્વરૂપ બની શકે કે જે મારા ભગવાનના ખરેખર સાચા દૂત હોય, જેના હૃદયમાં ભગવાનનો આસ્તિક ભાવ હોય, જેને ભગવાનનો સ્વીકાર હોય, જેને દર્દીમાં મારો ભગવાન દેખાતો હોય. ખરેખર માનસેતા સાહેબ જેવા સમાજમાં જે જે કોઈ આવા દેવદૂત છે એ હજારો 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 ધન્યવાદને પાત્ર છે. આપના આવા સદગુણોને જોઈ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા અમે સૌ સંતો ભક્તો અત્યંત આપના ઉપર પ્રસન્ન થઈએ છીએ, અત્યંત પ્રસન્ન થઈએ છીએ. આપના જીવન દ્વારા અનેકને પ્રેરણા તથા સુખ શાંતિ મળે એવી શુભકામના તથા પ્રભુ પ્રાર્થના સહ સ્વામી જ્ઞાન જીવનદાસજી કુંડળધામના ભાવથી જય સ્વામિનારાયણ. ડોક્ટર સાહેબ, જેમણે આ સન્માનપત્ર આશીર્વાદના રૂપે આપને માટે લખ્યું એ મારા ગુરુજી આજે એમને આરામની જરૂર છે, થોડી નાતંદુરસ્ત તબિયત છે એટલે અહીંયા ઉપસ્થિત રહી શક્યા નથી, નહીં તો આ જગ્યાએ સ્વામીજી બેઠા હોય અને એ જ આપને સાક્ષાત આશીર્વાદ દેવા અહીંયા આવ્યા હોત, પરંતુ એમનું હૃદય તમારા આવા કાર્યો એની પાછળ રાજીપો અને આશીર્વાદ વરસાવવા માટે જ ધડકી રહ્યું છે. એમણે આ બધો માહોલ એટલે જ ઊભો કર્યો છે કે ભગવાન સ્વામિનારાયણના જે સંદેશાઓ છે, આજ્ઞા વચનો છે, એને આપણે તો ચરિતાર્થ કરીએ પણ સમાજમાં જે જે કોઈ ચરિતાર્થ કરે છે એ બધાની કદર કરીએ, એમને અહીંયા બોલાવીએ, ભગવાનના અને સંતોના આશીર્વાદ અપાવીએ. સાહેબ, અમારા ગુરુજીના આપના ઉપર હજારો હજાર આશીર્વાદ, રાજીપા, પ્રસન્નતાઓ. આમ સૌ સંતો અને બધા જ ભક્તો, આ કાર્યક્રમ દુનિયામાં લાઈવ પ્રસારિત થઈ રહ્યો છે. જે જે કોઈ આ કાર્યક્રમ જોઈ રહ્યા હોય, બધા જ અમારા ધંધુકાવાળા RMS હોસ્પિટલના કાર્યકર્તાઓ ડૉક્ટર માનસેતા ઉપર ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરજો, સૌ હૃદયનો આશીર્વાદ આપજો. એમની આવી સદભાવના હજી પણ હજારો ગણી વધે અને મારા ભગવાનના સંદેશાઓ આ દુનિયામાં મૂર્તિ મન સિદ્ધ થાય, બસ એટલી જ સદભાવના સાથે સૌને જય સ્વામિનારાયણ.
ખૂબ સુંદર આ પ્રસંગે ડૉક્ટર માનસેતા સાહેબનું જીવન આપણે જોયું. જ્યારે જ્યારે સ્વામી સન્માન પત્રનું વાંચન કરતા જેવો શબ્દ આવે, સાહેબ ઊભા થઈ જાય, પગે લાગે, માથું નમાવે, અનેક વાર એમના દિલની ભાવનાઓ આપણે જોઈ. જેમને બિલકુલ માન સન્માન કીર્તિની ઈચ્છા નથી, તેમ છતાંય આપણા એક ભાવને આમંત્રણને માન આપીને પધાર્યા છે, તો ડૉક્ટર માનસેતા સાહેબને વિનંતી કરીશ. પૂજ્ય શાસ્ત્રી સ્વામી પાસે આવશે, પૂજ્ય સ્વામી એમને હાર પહેરાવશે. શિવલાલભાઈને વિનંતી કરીશ, તેઓ પણ આવશે, માનસેતા સાહેબનું શાલ ઉઢાડીને સન્માન કરશે અને સન્માન પત્ર અર્પણ કરશે. ઉપર આવો, બોલો સ્વામિનારાયણ ભગવાન. ભલે ભક્તજનો, આપણે તાળીથી આ સન્માન પત્ર અર્પણ વિધિને વધાવીશું. અદભુત, ખૂબ સુંદર. પૂજ્ય દયાળ સ્વામી પાસે માનસેતા સાહેબ આવશે. પૂજ્ય સ્વામી એમને માણકી માથે બિરાજમાન વાલાવાલા મહારાજનું સ્વરૂપ અર્પણ કરશે.
અમારા ગુરુજીના હૃદયના ધડકન સમા માણકી ગામી આ વાલાવાલા ભગવાન સ્વામિનારાયણ છે. સદૈવ આપની સાથે રહો, આપને સુખ આપતા રહો, આપના દ્વારા સમાજનું ખૂબ જ ભલું કરતા રહો, એવી
એ સ્વરૂપ આપણે સ્વીકારવાનું છે. બોલો સ્વામિનારાયણ ભગવાન. માણસો તો સમાજમાં આપણે ખૂબ જોયા, પરંતુ માનસેતા સાહેબ જેવા તો ભાગ્ય જોવા મળશે ભાઈ. એમની સેવા ભાવના, આ સમાજ ઉપર એમને જે કરેલા ઉપકારો, આ સમાજની કરેલી સેવાઓ જોઈએ તો આપણે તો કંઈ કરતા નથી, એટલું એમને છુપાઈને આ સમાજનું ભલું કર્યું છે. ત્યારે વાલાવાલા ગુરુજી, ગુરુજીની ભાવના છે, પૂજ્ય સ્વામી એમને અર્પણ કરે છે. એક નાની એવી ફૂલની પાંખડી રૂપે માત્ર 1,01,000 નો ચેક છે, તો સાહેબ એ દર્દીઓની સેવામાં વાપરશે. એક મિનિટ માટે ડોક્ટર માનસેતા સાહેબને વિનંતી કરીશ આપણા હૃદયની ઉર્મિઓ વ્યક્ત કરવા માટે. તો અત્યારે સાહેબ 5-1 મિનિટ આપણા.
સાહેબ મને એવું કહે છે કે પહેલાં તો જાણે મારે આ જોઈતું જ નથી. મેં કીધું સાહેબ આપના માટે નહીં, ગરીબો માટે લઈ જાઓ. ત્યારે સાહેબ મને એમ કહે છે કે જો તમે મને આ ગરીબો માટે આપતા હો તો હું મારા અંગત 1,00,000 અહીંયા આપું. મેં કીધું સાહેબ નહીં નહીં નહીં, પ્લીઝ, અમારા ગુરુજીને એ નહીં ગમે. એ ધરીને પણ આપ ગરીબો માટે લઈ જાઓ, આપ ધરી દો, પણ આપ જે સત્કાર્ય કરો છો સાહેબ એના માટે લેતા જાઓ, એમાં જ વાપરજો. એમાં અમારા ગુરુજી, અમારા સંતો ભક્તો બધા અનેક વખત રાજી. સ્વામી ભક્તો, ભગવાનને અર્પણ કરી અને સાહેબને પુનઃ પરત કરો.
સાહેબ, આપની ભાવના મહારાજના ચરણ સુધી પહોંચી છે, આપ સ્વીકારો અને આપણા હૃદયનો ભાવ વ્યક્ત કરવા માટે 5-1 મિનિટ આપ અત્રે વધારો.
સ્વામિનારાયણ બાપાની, સ્વામિનારાયણ બાપાની, સ્વામિનારાયણ બાપાની. ગુરુ ગોવિંદ દોનો ખડે, ગુરુ ગોવિંદ દોનો ખડે, કાકો લાગુ પાય. બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મે શ્રી ગુરુદેવ. આપ સર્વે સંતો, મહંતો, હરિભક્તો, ભાઈઓ, બહેનો ને મારા દંડવત પ્રણામ. 45 વર્ષ પહેલા સાવરકુંડલામાં કાનના ગળાનો પહેલો કેમ્પ કર્યો. આપને જાણીને આનંદ થશે, ત્યારે હું સિવિલ હોસ્પિટલમાં ભણતા ભણતા કેમ્પ કરેલો. મારા પ્રોફેસર અને ટીચરોની રજા લઈને ગયો કે હું એક મફત કેમ્પ સાવરકુંડલામાં 45 વર્ષ પહેલા કરવા ગયો. રવિવાર હતો. સવારથી પેશન્ટ જોવાનું ચાલુ કર્યું તો સાંજ સુધી ચાલ્યા જ કર્યું. એટલે કાર્યકર્તા હોય તો બધા, કોઈ કાર્યકર્તા મારા દાદા હોય, કોઈ બાપા હોય, કોઈ વડીલ હોય, કોઈ મારા ટીચર હોય, કોઈ મારા ગુરુ હોય, એણે કીધું કે હજી તો અડધે જ પગ્યા છીએ, આખો દી થયો તોય. એટલે મેં કીધું તો પછી એવું કરો કે આ રવિવાર કર્યો, હોમવર્ક રાખો, બીજે દીએ જોઈ દે, કોઈ ના ન પાડો. એટલે મારા સાહેબને મેં વિનંતી કરી કે સાહેબ, સોમવારે મારે ડ્યુટી ઉપર આવવું જોઈએ, પણ આ છે રજા આપો તો હું સોમવારે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં જોવાનું બદલે અહીંયા સિવિલ લઈને અહીંયા જોઈ દઉં. બીજે દિવસે પેશન્ટ જોયા પછી મને એમ થયું કે ઓહો, સાવરકુંડલા તાલુકો, અમરેલી, ભાવનગર ડિસ્ટ્રિક્ટ, આખામાં 45 વર્ષ પહેલાં કોઈ કાનના ગળાના ડાક્ટર નહોતા. ત્યારથી આજ સુધી હું દર મહિનાના 3જા રવિવારે હું સાવરકુંડલા જાઉં છું. આ સંતોને ને આપને એમ થતા હશે કે મેં સેવા કરવા જાઉં છું, પણ ખરેખર સાચું કહું, મને 2 દિવસ જ સારી ઊંઘ આવે છે, બસમાં જાઓ ત્યારે અને બસમાં પાછો જાઓ ત્યારે. જોતા 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 45 વર્ષ થઈ ગયા. આપની બાજુમાં એક અહીંયા ટીંબી ગામ છે, ત્યાંની હોસ્પિટલનું બી આપે નામ લખેલું છે, સ્વામી નિર્દોષાનંદ. એનો હું પાયાનો પથ્થર છું.
વાહ ભાઈ વાહ.
હું નથી એમાં ટ્રસ્ટી કે હું એમાં કંઈ નથી, ખાલી હું એક પાયાનો પથ્થર અંદર ડૂબાયેલો છું. પછી અમે વર્ષોથી સાવરકુંડલામાં જે રિટાયર્ડ ટીચર હોય એને 51,000 રૂપિયાનું સન્માન કરીએ છીએ, અને ટ્રસ્ટનું નામ હતું રતિલાલ બોરીસાગર વિદ્યાગરુ સાંસ્કૃતિક પ્રતિષ્ઠાન, અને જે યંગ ટીચર હોય એને 25,000 રૂપિયા આપીને સન્માન કરીએ છીએ. અને સારા રાઇટર રતિલાલ બોરીસાગર આજે બી જીવે છે, અમારા ગુરુ છે, આજે સારા રાઇટર છે, સારા હાસ્યના લેખક છે, સારા હાસ્ય વિશે લખે છે ને કરે છે. એટલે સારા જે રાઇટર હોય એને 25,000નું ઇનામ વર્ષમાં એકવાર આપીએ છીએ, અને દર વખતે અમે મોરારી બાપુના હસ્તક આપીએ છીએ. મોરારી બાપુએ એવું કીધું કે ડૉક્ટર માનસેતા, હું એક ટીચર હતો, શિક્ષકમાંથી અત્યારે આ સ્ટેજે હું પહોંચ્યો છું, તો મને તું રજા આપ તો મારે દર વર્ષે આ ફંક્શનમાં મારા હાથે જ તું આ કરાય. ત્યારથી મોરારી બાપુ સાવરકુંડલામાં અમને એક દિવસ અચૂક આપે છે. એ વર્ષે અમે 20-1 લાખ રૂપિયા સાવરકુંડલામાં, અમારા એક ભાઈ હરેશભાઈ મહેતા પ્રમુખ છે, એ અમે બધા હારે ભીણા ટીચરને શું સન્માન કરાય એ રીતે આ સન્માન કરીએ છીએ. એ મુંબઈથી પ્લેનમાં ભાવનગર આવે, ભાવનગરથી ગાડીને લઈને આવે, ને હું ટીમ્બી હોસ્પિટલમાં એમ કહું હું ટીમ્બીમાં છું હોસ્પિટલમાં, એટલે ટીમ્બીમાં ટીમણ કરીને જજો
બરાબર.
એટલે ભાવનગર 11 વાગે આવે, અમે બધા જમીએ, બધાને આ હોસ્પિટલ ગમી ગઈ. અમારા વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગર અમદાવાદથી આવે, એ ત્યાં બી પાછા રોકાય, બધા રહીએ ને બધાને હોસ્પિટલ ગમી, એટલે બધાએ એવું કીધું કે માનસે તા તારે ને ટીમ્બીને શું લાગે વળગે. મેં કીધું આ ગુરુજી યાજ્ઞા કરી એટલે ત્યાં કરી છે, હવે આ બીજા ગુરુજી યાજ્ઞા કરે તો કુંડલામાં કરીએ.
બરાબર.
નિર્દોષનમ સ્વામીજી એ સંન્યાસી છે, અને એમણે યાજ્ઞા કરીને જગ્યા આપીને લીધી, ને એવી રીતે રતિલાલ બોરીસાગર અમારા ટીચર છે, એટલે એ ગુરુજીને સમર્પણ કરવા માટે અમે સાવરકુંડલામાં એક હોસ્પિટલ બનાવવાનો નમ્ર પ્રયાસ કર્યો. સ્વામીજીએ ખરું સરસ કીધું આપે કે માણસની નિષ્ઠા ન હોય, ઈચ્છા ન હોય તો કંઈ ન થાય. અમે 3 વર્ષ સુધી જગ્યા લેવા માટે મથ્યા, ભાડે લેવા, વેચાતી લેવા, દવાખાનું લેવા, અમને કાંઈ મળ્યું નહીં, એટલે અમારી નિષ્ઠાની ખામી હોય. પછી સ્વામિનારાયણ બાપાએ ખૂબ સરસ અમને સાંભળ્યા અને 100 કરોડ રૂપિયાની હેરિટેજ પ્રોપર્ટી 70 વર્ષ જૂની અમને ખાદી કાર્યાલય મફત મળી. એટલે અમારા બાંધકામના જે વર્ષો હતા એ 0 થઈ ગયા. આવો આ જે બનાવ્યું છે ને એવા બધા હોલ છે અમારા, આ આપણો આપણે બેઠા છીએ એ કેવા હોલ છે, એવો જ હોલ છે. એ હોલને તોડ્યા વગર અમે એમને રહેવા દીધા હેરિટેજ બિલ્ડિંગોને, અને એમાં હોસ્પિટલ બનાવી, એને 3.5 વર્ષ થયા. શરૂઆતમાં અમે 50 પેશન્ટ 100 પેશન્ટ જોતા હતા, આજે 700-800 પેશન્ટ જોવાય છે. અમારું ભણતો તો ત્યારે એક સપનું હતું કે હોસ્પિટલ એ મંદિર છે, હોસ્પિટલ એ મંદિર છે. દર્દી એ દર્દી નારાયણ એટલે કે મારો ભગવાન છે. અને ડોક્ટર માનસેતા, હું બીજાની વાત બહુ નહીં કરું, કારણ કે હું હંમેશા એવું કહું કે હું જે કંઈ વાત કરું એ મારી પોતાની અંગત વાત કરું છું, અને ડોક્ટર માનસેતા એનો પૂજારી છે.
જય હો.
એ સપનું 3 વર્ષ પહેલાં મારું પૂરું થયું સાવરકુંડલામાં, અને આપ લોકોને જાણીને આનંદ થશે કે જેણે અમને 100 કરોડ રૂપિયાની હેરિટેજ પ્રોપર્ટી આપી એણે કોઈ શરત કરી નહોતી કે અમારું નામ રાખો, પણ અમે એમનું નામ રાખ્યું શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર. એ લલ્લુભાઈ શેઠ એટલે એવો પવિત્ર આત્મા, એમણે સાવરકુંડલા તાલુકામાં 100 સંસ્થાઓ બનાવી. અને ગાંધીજીનો બીજો અવતાર એમ કહીએ તો ચાલે કે સાવરકુંડલાના જીવતા ગાંધીજી હતા, એવું કામ કર્યું એમણે. એ હેરિટેજ પ્રોપર્ટી મળી, ન કોઈ કરાર, ન કોઈ સોદો કે તમે આપો ને અમે લઈએ, તમે નામ આપો ને લઈએ, કુદરતે આ બધું સ્વામિનારાયણ બાપાએ ઓટોમેટિકલી બધું સરસ કર્યું. તમને એમ થયું કે હવે તમે આ બસ મજા આવી ગઈ ને, તમને એમ થાય કે હજી તો હું સ્વામીજી રડું છું રોજ. આજે સ્વામીજીએ કીધું, વ્યાસપીઠ ઉપરથી કીધું, સરસ કીધું, સાગર કથામાં કીધું કે આજે હું જે મેડિકલ કોલેજમાં ભણ્યો એમાં 600 રૂપિયામાં ભણતો, આખા વર્ષની મારી ફી 600 રૂપિયા જામનગર એમપી શાહ મેડિકલ કોલેજમાં હતી, અને અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાંથી ENT સર્જન થયો ત્યાં મને સરકાર 600 રૂપિયા પગાર આપતી. આજે મને બહુ જ રડવું આવે છે, ઘણી વખત એમ થાય કે ચાલો જંગલમાં ચાલ્યો જાઓ, પણ એનું સોલ્યુશન નથી. એનું સોલ્યુશન આ એક ટીમ્બીમાં હોસ્પિટલ બની, એ સ્વામીજીના ધર્મના વડાનાથી બની, સાવરકુંડલા બની, એ અમારા ગુરુ વિદ્યાર્થીના ગુરુથી બની, ગુરુના બે જગ્યાએ ગુરુ છે એવી મેડિકલ કોલેજ બનાવી છે. આજે ખાસ સ્વામીજી હું આ એટલા માટે આવ્યો હતો, મેં આપને કીધું લુક મારે હું અમદાવાદી છું, ફી લીધા વગર કાંઈ છોડું એવો માણા નથી. મને એમ કહું હું સારો માણા તો મારી માને આખી ડાક્ટરની નાયત નાયત બહાર મૂકે. એટલે સ્વામીજી આજ ખાસ તો હું એટલા માટે આવ્યો છું, હું આપની પાસે ભીખ મંગવા આવ્યો છું.
બરાબર સાહેબ,
કે મારું મરવું પહેલા મેડિકલ કોલેજ થઈ જાય. આજ મેડિકલ કોલેજનો ભાવ 1 કરોડ રૂપિયાનો છે. જે મેડિકલ કોલેજમાંથી હું ભણ્યો 600 રૂપિયામાં, એમાં 6 લાખ રૂપિયાનું ફી છે. એટલે કુંડલધામમાં આજુબાજુમાં નાના ઝૂંપડામાં કે ખેતરમાં રહેતા હાથીના છોકરાને સ્વામીજી સંતો 100માંથી 100 માર્ક આવે એ આ સ્વામિનારાયણ બાપાની દયાથી આવે છે, કોઈ એની કેપેસિટીથી આવતા નથી. એમાં આપણે બધા કબૂલ છીએ. બુદ્ધિ જે છે એ સ્વામિનારાયણ બાપાની કૃપાથી આવે છે. હવે એ ગરીબનો દીકરો કરોડ રૂપિયાની તો વાત જ ગઈ. હવે 5-6 લાખ રૂપિયાની ફી આપી હોય તો એ તો આપી જ ન, એને જિંદગી આખી કમાઈ તો 6 લાખ રૂપિયા ન થાય વરના. એટલે એને માટેનું આ મારું સપનું છે. લોકો મને બધા ગાંડો જ કહે છે કે ગાંડો છે, એની ચક્રી ફરી ગઈ છે. થશે, ઈશ્વરનું કામ છે, સ્વામિનારાયણ બાપાનું કામ છે. હું એટલા માટે ના પાડું છું હું નહીં આવું, કારણ કે મારું ગજું નથી, આ મારું ગજું નથી, આ તો સ્વામિનારાયણ બાપાનું કામ.
બહુ સારું સાહેબ, આપણે બધા સંતો અને ભક્તો ભગવાનને પ્રાર્થના કરીએ કે સાહેબ
હવે મારે બહુ ટાઈમ નથી લેવો, હું સમજુ છું તમારા ટાઈમ પ્રમાણે બધું ચાલતું હશે. ENTમાં દુઃખીમાં દુઃખી કોણ જે સાંભળે નહીં એ? હવે તમે હું આ બોલું ને તમે કાંઈ ના સાંભળતા હો તો કેવી દિશા થાય? તો બોલે નહીં. બેરો અને મૂંગો એની સેવા અમદાવાદ પૂરતી છે. તમને જાણીને આજે રડવું આવશે. એક ENT સર્જન તરીકે હું કહું છું કે 100 બાળક સંતો આજે લઈએ, ગુજરાતના 100 બાળકો આપણે લઈએ તો 99 ભણ્યા વગરના રહે છે બેરા મૂંગા. 99 એક જ ભણી શકે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે ગુજરાત પાસે સ્વામીજી છે. ગુજરાતમાં 33 ડિસ્ટ્રિક્ટ છે, 17 ડિસ્ટ્રિક્ટ એવી છે કે જેમાં એક પણ બેરા મૂંગાને ભણાવી ન શકાય, એક પણ, એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે રડવું આવે છે. આ બીજી મારી વિનંતી છે કે હું 52 કરોડ રૂપિયાના ખર્ચે અલ્ટ્રા મોડર્ન, દુનિયાની સાથે કોમ્પિટ કરી શકે એવી બેરા મૂંગાની ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદમાં બને છે. અને આપને જાણીને આનંદ થશે સ્વામીજી, સંતો હરિભક્તો જેમ સાવરકુંડલાની હોસ્પિટલમાં 1 નયો પૈસો કશું જ લેવામાં આવતું નથી. ભગવાન પાસેથી લેવાય કાંઈ? આપણે ભગવાન પાસેથી ના લેવાય તો મારાથી મંદિર પાસેથી કેમ લેવાય? એટલે મારી વિનંતી હતી, બીજું કોઈ કારણ નથી, બાકી મારા માથા ઉપર જ છે. તો 52 કરોડના પ્રોજેક્ટમાં આપણે એવું વિચારીએ છીએ કે બાળક એના ઘરે જ ભણે, એના ઘરે જ, બેરું મૂંગું બાળકને બહાર જ ન નીકળવું પડે. એટલે 100એ 100 બાળકો ભણે એવું મરું એ પહેલા થાય એવી માંગણી આપ સર્વ પાસે કરું છું. બોલતા મને આવડતું નથી, બોલવું એ મારો વિષય નથી, પણ મારો વિષય આજે અવાજ આવે છે એ સરસ અવાજ રાખવાનો છે. કાનના ગળામાં સ્વર પેટી આવે, જે સાંભળતા ન હોય અત્યારે સાંભળતા ન હોય એને સાંભળતા કરવા એનો હું નિષ્ણાત છું. સૌથી મોટામાં મોટો હું નિષ્ણાત આમનો હરિભગત છું.
બરાબર છે.
બોલું ચાલું માફ કરજો, વધારે બોલાઈ ગયું હોય તોય માફ કરજો. સંતો પાસે આ બધું બોલાય નહીં, કોઈ માંગણી કરાય નહીં, પણ એક બેરામુંગાના બાપ તરીકે હું ભીખ માંગુ છું કે આ ઇન્સ્ટિટ્યૂટ પૂરી થાય. સ્વામિનારાયણ બાપાની, સ્વામિનારાયણ બાપાની
જય,
સ્વામિનારાયણ બાપાની
જય,
સંતોની, સદગુરુની.
બહુ સરસ વાલા ભાઈઓ, વાલા સંતો, આપણે ભગવાન સ્વામિનારાયણ પરમ કૃપાળુના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સાહેબની જે શુભ મનોકામનાઓ હોય એને પૂરી કરવા માટે પરમાત્મા એમના ઉપર ખૂબ રૂડા આશીર્વાદ ઉતારે.
વાલા ભક્તો, માનસીતા સાહેબે જે કંઈ માંગણીઓ કરી છે એમના પોતાના માટે નથી, માત્ર સમાજના ભલા માટે છે. એટલે તમામ માંગણીઓ શ્રીહરિના ચરણે મૂકીએ, ભગવાન એમની માંગણીઓને પૂરી કરે. હવે આપણા આમંત્રિત મહેમાનમાં શિવલાલભાઈ વેકરિયા પધાર્યા છે, એમને પૂજ્ય સ્વામી પાસે આમંત્રણ આપીશ. પૂજ્ય સ્વામી એમને માણકીમાંથી બિરાજમાન વાલાવાલા મહારાજ અર્પણ કરશે અને પુસ્તકની ભેટ અર્પણ કરશે. પહેલા ભક્તજનો, પૂજ્ય શાસ્ત્રી સ્વામીના શ્રીચરણમાં વિનંતી કરીશ. પૂજ્ય સ્વામી આપણને આ પ્રસંગે રૂડા આશીર્વાદ પાઠવશે. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી સ્વામી, ગાંધીનગર.
વ્યાસાસને વિરાજમાન પૂજ્ય વક્તાશ્રી, સત્સંગમાં પ્રત્યેક ભાવિકના પ્રાણ સમાન પૂજ્ય ગુરુજી સ્વામી જ્ઞાનજીવનદાસજી, આ સભામાં વિરાજમાન મારા ઉપર ખૂબ જ રાજી રહેતા શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદદાસજી, રામસ્વામી અને અન્ય મને પોતાનો માનનારા આ મંડળના સંતો, એને હાથ જોડીને મારા નમસ્કાર. આ સાગર મહોત્સવ એનો પ્રથમ સાંભળ્યું, મનમાં બહુ આનંદ થયો. કહે છે લોકો, થોડું ઘણું હશે ખરું, કે ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એની મારા ઉપર કૃપા, અમારા ગુરુજનો એટલે પુરાણી સ્વામી ત્રિકમચરણદાસજી, પુરાણી સ્વામી હરિપ્રિતદાસજી એમનો રાજીપો, અને શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીના ઉત્સાહથી જે આ પૂજ્ય સંતો બેઠા છે, એમણે તૈયાર કરીને માખણના પિંડારૂપ આપેલ શ્રી હરિચરિતામૃત સાગરની ઇલેક્ટ્રોનિક મશીનથી તૈયાર કરેલી કોપી અમને મળી. પૂજ્ય ગુરુજીએ પણ એ બાબતમાં ખૂબ જ પ્રોત્સાહન આપ્યું અને જે કાંઈ ગુજરાતી રૂપાંતર થયું આપ સૌ જાણો છો. હું અહીંયા અત્યાર સુધીમાં બધું મળીને લગભગ 1.5 વર્ષ રહ્યો હશે, 2-3 કામની સાથે કહું તો. સંભવ છે આ સંતોમાં લગભગ મારા કરતાં ઉંમરમાં નાના હોય, પણ બધાએ મને આત્મીય માનીને એટલો પ્રેમ આપ્યો છે કે જીવનમાં આટલો પ્રેમ મને બીજે કદાચ નહીં મળ્યો હોય. સાગર મહોત્સવની વાત કહું. સંસ્કૃત દ્રશ્ય કાવ્યોમાં એક વેણી સંહાર નામે દ્રશ્ય કાવ્ય છે, એનો વિષય છે સમુદ્ર મંથન. એ સમુદ્ર મંથનની બાબતમાં કહેતા, આમ તો મહાભારતની કથા છે, એક શબ્દ કયો છે, આપાતાલ નિમગ્નપી વરતનુ જાનાતિ મંથાચળ. આ જગતમાં રહેલો જે સાગર, એની ગંભીરતા કોણ જાણે છે. લંકામાં વિજય મેળવ્યો એ વખતે સમુદ્ર ઉપર સેતુ બાંધી અને ભગવાન રામચંદ્રજી લંકા ગયા હતા. સાથે 18 પદ્મ વાંદરો હતા. એ બધા હસતા કૂદતા લંકા પહોંચી ગયા. પણ એ વાનર સેનાને યા ભગવાન રામના સેવકોને કોઈને ખબર ન પડી કે આ સાગર કેટલો ગંભીર, ગહન ને મહાન છે, જેનું વિશાળ સ્વરૂપ પાતાળ સુધી ડૂબેલું હોય એવો જે મંથાચળ કહેતા મંદરાચળ, એને ખબર છે કે આ સાગર કેટલો ગંભીર છે. હું તો ભગવાન રામની સેવા કરનારા ઉછળતા કૂદતા ગયા એવા એમના રામના સેવક જેવો છું. તે જે કાંઈ બુદ્ધિમાં સૂજ્યું એ બે શબ્દ લખતો ગયો કે કહેતો ગયો. પણ આ સાગર એટલે ભગવાન શ્રી હરિના ચરિત્ર રૂપી અમૃતનો સાગર, એની ગંભીરતા, એની મંગળમયતા, એની કલ્યાણકારીકતા અને માનવ સમાજને માટે એ કેટલો હિતકારી છે એ તો પૂજ્ય જ્ઞાન સ્વામી જેવા મંદરાચળ જ જાણે. અને એ હિસાબે મને આ છેલ્લા 6.5 વર્ષથી જે સાગર કથા કહેતા હતા એમાં આજના સદવિચારો, વ્યક્તિનું જીવન ઘડવા માટેના એમના આગ્રહ ભર્યા શબ્દો, હું ધારું છું કે આજ સુધી સંપ્રદાયમાં પોતાના હેતવાળા સાધુ હોય, શિષ્યો કે હરિભક્તો હોય, એને એક એકને ટોકીને એને કલ્યાણને માર્ગે લાવનારા અને જેના જીવનને જોઈને માથું નમી જાય આવું મંડળ તૈયાર કરનારા પૂજ્ય ગુરુજી સિવાય બીજા કોઈ મેં મારી અલ્પબુદ્ધિથી જાણ્યા નથી. હું કોઈ જાજો ઉપદેશ આપવા કે હરિચરિત્રામૃત સાગર બાબતમાં કહેવા અસમર્થ છું. પૂજ્ય અચ્યુત સ્વામી હોય કે દયાળુ સ્વામી હોય, એના કહેવાથી હું માત્ર ઊભો થયો છું. તો પૂજ્ય ગુરુજી, એમનું શિષ્ય મંડળ અને વાલા સૌ હરિભક્તો, એને નમસ્કાર કરી હું વિરમું છું. જય સ્વામિનારાયણ.
વાલા ભક્તો, એકવાર જોરદાર તાળીથી સ્વામીને વધાવીએ. સ્વામી સંપ્રદાયમાં શ્રેષ્ઠ વિદ્વાન છે અને અત્યંત નિર્માનીપણે આપણી ભેગારિયા આપણે સૌ અનુભવીએ છીએ. એમની મોટપને એક બાજુ મૂકીને પોતે વાતો કરે છે, બહુ જ સંતોના પ્રત્યે એમની ભાવના છે અને સંતો પ્રત્યે ઘણો બધો લાગણી ને પ્રેમ છે આપણે સૌ અનુભવીએ છીએ. પૂજ્ય સ્વામી, આપણી ભેગા જાણે આપણી કાયમ ભેગા જ રહેતા હોય એટલો બધો નિકટનો નાતો રાખી સ્વામી આપણને ખૂબ પ્રેમને હૂંફ આપે છે. તો આગળ વાલા ભક્તજનો, આપણે સૌ જાણીએ છીએ એ રીતે વાલપના વેણ પુસ્તક સારાય સમાજમાં ખૂબ સારી પ્રસિદ્ધિને પામ્યું છે. ધીમે ધીમે બીજી ભાષાઓમાં આપણે એને ટ્રાન્સલેટ કરતાં કરતાં એક વખત ગુરુજી ખાનદેશની યાત્રાએ ગયેલા ત્યારે પૂજ્ય ધર્મપ્રસાદાસજી સ્વામી, એ ખાનદેશમાં એમનો ઉત્સવ ચાલતો અને એમની સાથે વાતચીત થઈ. સ્વામી કે આ વાલપના વેણ પુસ્તક અમને બહુ ગમે છે, જો આ મરાઠીમાં થયું હોય ને તો ખાનદેશના બધા ભક્તોને લાભ મળે. ગુરુજી કે તમે જો મરાઠીમાં ભાષાંતર કરી દો તો થઈ શકે, કારણ કે અમને કોઈ મરાઠી પાસે ખાનદેશની ભાષા આવડે નહીં. તો એ ધર્મપ્રસાદાસ સ્વામીએ એમના સંતો દ્વારા એમનું ભાષાંતર કરાવી અને સુંદર મજાનું એ પુસ્તકનું અનુવાદ કરીને અમને આપ્યું અને એ અનુવાદ કરી અને આ કારેલીબાગ મંદિર દ્વારા એનું પ્રકાશન કરવામાં આવ્યું છે. તો અત્યારે એમનું વિમોચન પૂજ્ય સ્વામીના હસ્તે જ લેવાનું છે. તો પૂજ્ય ધર્મપ્રસાદાજી સ્વામીના ચરણમાં વિનંતી કરીશ, તેઓ પધારશે. સ્વયંસેવકોને વિનંતી કરીશ, એ વાત્સલ્યામૃતમ, જેમનું વાલપના વેણ નામ ગુજરાતીમાં છે, એનું હિન્દીમાં વાત્સલ્યામૃતમ, મરાઠીમાં પણ એ જ નામ રાખ્યું છે. તો એ વાત્સલ્યામૃતમનું વિમોચન કરવા પૂજ્ય સ્વામી પધારશે. એ આખે આખા પુસ્તકનો અનુવાદક તરીકે શાસ્ત્રી ભક્તિકિશોરદાસજી સ્વામી ખાનદેશી એમના શિષ્ય છે, એમને આ અનુવાદ કરી આપ્યો છે. તો બંને ગુરુ શિષ્ય બંને પધારશે અને આપણા વાત્સલ્યામૃતમ પુસ્તકનું વિમોચન કરશે. વાલા ભક્તજનો, તમે વિચારતો કરો, વાલપના વેણ મરાઠીમાં થયું, બોલો. ભક્તિકિશોરદાસજી સ્વામી કહે છે, મારા દીક્ષાગુરુ અને વિદ્યાગુરુ બંને સાથે રાખવા પડશે.
તો બંને ગુરુઓને સાથે લઈને ભક્તિ કિશોર સ્વામી પધારશે અને આ વાત્સલ્ય અમૃતમનું વિમોચન પૂજ્ય ધર્મપ્રસાદ હજી સ્વામીના વર્ગ
આગળ આગળ સ્વામી રહ્યો ને રહ્યો રહ્યો બોલો સ્વામિનારાયણ ભગવાનની હવે ધજા બહુ સારું વાલા ભક્તો હું એનો સાક્ષી છું જેમ એમની જ સંસ્થામાંથી કોઈ પુસ્તક પ્રકાશિત થવાનું હોય એટલી જ લાગણી સાથે ધર્મપ્રસાદ દાસજી સ્વામીના શિષ્ય ભક્તિ કિશોર સ્વામી અદ્ભુત અનુવાદનું કામ આપણને બહુ સરસ કરી દીધું. જેટલી વાર કીધું એટલી વાર એમાં કરેક્શન કરી દીધા, ફેરફારો કરી દીધા. આપણે જે કીધું એ બધું જ આ સંતોએ માન રાખ્યું. એની એકવાર વિશેષ ધજા ફરકાવો. બહુ સારું. શાસ્ત્રી જ્ઞાન પ્રકાશ દાસજી સ્વામીને હું પ્રાર્થના કરીશ કે તમે સ્વામી ભક્તિ કિશોર સ્વામીને રૂઢ આશીર્વાદ આપજો,
આશીર્વાદ આપવા
અને એને હાર પહેરાવજો. લઈ જાઓ.
બીજું વિશેષ સત્સંગી જીવન પણ મરાઠીમાં પૂજ્ય સ્વામી અનુવાદ કરી હશે. ત્રણ
બોલો સ્વામિનારાયણ ભગવાનની.
આ વડીલોના આશીર્વાદથી આવું સુંદર મજાનું કામ થઈ રહ્યું છે. વાલા ભક્તજનો, વાલપના વેણ ગુજરાતીમાં 35,000 પ્રકાશન થઈ ગયા છે. એક દારૂ આ ગંગાના પ્રવાહની જેમ ભક્તજનોનો લાભ લે છે. પૂજ્ય ધર્મપ્રસાદ દાસજી સ્વામીના શ્રી ચરણમાં વિનંતી કરીશ. પૂજ્ય સ્વામી આવશે, સમયને અનુરૂપ 5-1 મિનિટ આપણે સૌને આશીર્વાદ આપશે. પૂજ્ય સ્વામી.
સર્વોપરી સર્વાવતારી ઉપાસિષ્ટદેવ વડતાલ નિવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ તેમજ આ સમગ્ર સાગર કથાના પ્રેરક, માર્ગદર્શક એટલું જ નહીં એના પ્રાણ સમાન કવતો ના નહીં એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી શ્રી જ્ઞાન પ્રકાશ દાસજી, વક્તા મહોદય પરમ ભગવદી ઈશ્વર સ્વામી બ્રહ્મસ્વામી, આજ સંપ્રદાયમાં મૂર્ધન્ય વિદ્વાન જો કોઈ હોય અને આજ વડતાલ દેશ હોય, ગઢડા દેશ હોય, જૂનાગઢ દેશ હોય, એમાં આ જે કથાકારો દેખાય છે ને તમને, અને એ કોઈની જો કૃપાનું ફળ હોય તો અમારા સદગુરુ શાસ્ત્રી શ્રી જ્ઞાન પ્રકાશ દાસજી રામસ્વામી બ્રહ્મસ્વામી સમગ્ર સંતો વાલા હરિભક્તો, હવે આ બાબતમાં હું શું કહી શકું? ઉપાસિષ્ટદેવ હરિકૃષ્ણ મહારાજ એમની અસીમ કૃપા છે. એવી ને એવી અમારા મંડળની સાથે જેનો લગાવ છે, અમારી ઉપર જેની કૃપા દ્રષ્ટિ છે, એવા જ્ઞાન સ્વામી શાસ્ત્રી મહારાજ અમારામાં જે કંઈ દેખાય છે ને એ ખરેખર સદગુરુ શાસ્ત્રી શ્રી જ્ઞાન પ્રકાશ દાસજી તેમનું કૃપાનું ફળ છે. આજ એવા એ સંત છે અને પૂજ્ય જ્ઞાન સ્વામી, અને હું તો કહું સાધુ એસા ચાહીએ, કેવા ચાહીએ? જ્ઞાન સ્વામી જેવા ચાહીએ. સાધુ એસા ચાહીએ જેસા સુપ સુભાય, સાર સાર કો ગ્રહી રહે થોથા દેઈ ઉડાય. સાધુ એસા ચાહીએ જ્ઞાન સ્વામી હોય, જ્ઞાન પ્રકાશ શાસ્ત્રીજી હોય, ઈશ્વર સ્વામી હોય, કે આ સમગ્ર મંડળના સંતો હોય, એ એવા સંતો છે. સાધુ એસા ચાહીએ જેસા સુપ સુભાય, સૂપ એટલે સુપડું, અનાજ ઝાટકવાનું સુપડું છે ને, એવા પવિત્ર સંતો છે. એટલે સુપડું શું કામ કરે? સાર સાર કો ગ્રહી રહે થોથા દેઈ ઉડાય. સાર સાર હોય અનાજનો એ અંદર રહે સુપડામાં, અને થોથા એટલે ફોતરા હોય ને કચરો બહાર નીકળી જાય. અનાદિ મૂળ અક્ષર અક્ષરધામ અવતાર સદગુરુ ગોપાલન સ્વામી એ અમારું મંડળ, અને આ જ્ઞાન સ્વામી એ અમારી પરંપરા ગોપાલન સ્વામીનું મંડળ. આ બે મંડળની એકતા છે ને, એટલે અમે અહીં આવીએ છીએ કાયમને માટે. એટલે વિશેષ તો શું કહું, કહેવાનું બધું બહુ હતું, કથા તો બહુ ગમી. કથા એટલા માટે ગમી કે ભગવાન સિવાય બીજામાં હેત નહીં, સંત સિવાય બીજામાં હેત નહીં, હરિભક્ત સિવાય બીજામાં હેત નહીં, અને ભગવાને રાજી કેમ કરવા, એ જ આ કથાનું એક હાર્દ છે. એટલે દરેક હરિભક્તોના જીવનમાં ભગવાન વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ તમને ભગવાન સંત અને હરિભક્તો રાજી કરવાનું બળ આપે, તમારા જીવનમાં શક્તિ રહે, એવી હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. બધાને જય સ્વામિનારાયણ.
વાલા ભક્તો, પૂજ્ય સ્વામી ગોપાળાનંદ સ્વામીની પરંપરામાં આવે છે, એમ પૂજ્ય ગુરુજીનું મંડળ પણ ગોપાળાનંદ સ્વામીની પરંપરામાં આવે છે. એટલું નહીં, વધુમાં વધુ નજીક ત્રીજી પેઢીએ બે મંડળ એક થઈ જાય છે, એટલે વધુમાં વધુ પરંપરામાં પૂજ્ય સ્વામીના મંડળ સાથે પૂજ્ય ગુરુજીનું મંડળ જોડાયેલું છે. વાલા ભક્તજનો, અત્યારે આપણે આ જે હરિચરિતરામ સાગર ગ્રંથની કથા ચાલી રહી છે, બારે બાર ભાગ આપણે વિમોચન કરવાના છે, એમાં બારમો ભાગ એક બાકી છે. બારે બાર ભાગમાંથી સાર સાર ગ્રહણ કરીને નાની નાની પુસ્તિકા પણ આપણે બનાવી છે, તો લગભગ ચાર ભાગ સુધી થઈ હતી, પરંતુ પાંચથી લઈને બાર એ આઠ પુસ્તિકા બાકી હતી, તો એક સાથે આઠે આઠ પુસ્તિકાનું વિમોચન નાના નાના ભૂલકાના હસ્તે લેવું છે. તો જે ભૂલકાના નામ નક્કી થયા છે એ ભૂલકાઓ અત્યારે સ્ટેજમાંથી આવશે અને પુસ્તિકા અહીંયા સ્ટેજમાંથી લાવવામાં આવે. ગાબાણી હિમાંશુ, અમન, મહર્ષિ, જય, મિરાજ, તિલક, મન અને હાર્દિક, આ નાના નાના ભૂલકાઓ અત્યારે આ સાગર સાર પુસ્તિકાનું વિમોચન કરવા પધારશે. બારે બાર ભાગની બારે બાર નાની પુસ્તિકા જેમાં સાર સાર રૂપે એ ચોપાઈઓ અને એનો અર્થ લેવામાં આવ્યો છે, તો એક સાથે બારે બાર નાની પુસ્તિકાનું વિમોચન થશે. આપણે સૌ નિહાળશું, તાળી પાડશું, ધજા ફરકાવશું. બોલો સ્વામિનારાયણ ભગવાન. ભક્તજનો, આપણા સાગર મહોત્સવમાં ગઈકાલે ખૂબ સંતો આવ્યા હતા, આજે પણ ઘણા બધા સંતો પધાર્યા છે. પૂજ્ય શાસ્ત્રી સ્વામી ધર્મપ્રસાદાજી સ્વામી ખાનદેશી, જેમણે પ્રવચનનો લાભ આપણને આપ્યો, એ સારા પોતાનું મંડળ લઈને આવ્યા છે. પરમ પૂજ્ય સદગુરુ કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી વાશી મુંબઈ ગુરુકુળ, એ પણ સંતો સાથે એમનું મંડળ લઈને આવ્યા છે. પરમ પૂજ્ય સદગુરુ માધવ પ્રસાદ દાસજી સ્વામી મહંત નારાયણપુરા અમદાવાદ, તેઓ પણ આપણી સભામાં આવ્યા છે. પૂજ્ય સ્વામીને વિનંતી કરીશ, બે પાંચ મિનિટ માટે આપણને સૌને આશીર્વચનનો લાભ આપશે, તો પધારશે પૂજ્ય માધવ પ્રસાદ દાસજી સ્વામી નારાયણપુરા અમદાવાદ.
ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પરમ પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી ઈશ્વર સ્વામી, અમારા વિદ્યાગુરુ પૂજ્ય શાસ્ત્રી સ્વામી જ્ઞાન પ્રકાશદાસજી, તેમજ આપણા સર્વના ગુરુ પૂજ્ય ગુરુજી જ્ઞાન સ્વામીજી, વંદનીય સંતો, વાલાવાલા દરેક ભક્તજનો, પવિત્ર કુંડળધામને આંગણે સરસ મજાનો સમાપન મહોત્સવ. હમણાં પૂજ્ય સ્વામીએ કહ્યું એમ, સાડા છ વર્ષથી જે સાગરની કથા આપણે પૂજ્ય સ્વામીશ્રીના મુખ કમળ થકી શ્રવણ કરી રહ્યા છીએ, સવારે સાંજે લાઈવ પ્રસારણમાં દેશ વિદેશમાં હરિભક્તો જ્યારે જે સમય જે દેશમાં હોય તે પ્રમાણે કથામાં બેસી જતા, બહુ સુંદર. સાગરમાં રત્ન જેમ શોધવું પડે, શોધતા વાર લાગે, પણ પૂજ્ય સ્વામીજી સાગરમાં રહેલા જે ભગવાનના જે લીલા ચરિત્રો તેનું સંશોધન કરીને હમણાં જ જોયું ને, નાની નાની પુસ્તિકાઓ દ્વારા આપને રત્ન આપ્યું છે કે જે રત્નને હવે આપણે શોધવું ન પડે. આવા ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોથી સભર સાગરની સમાપનની કથા જે નિમિત્તે આપણે સર્વ એકત્ર થયા છીએ, જે કથા દરમિયાન આપણે બહુ અદ્ભુત, ન જાણ્યા હોય ન સાંભળ્યા હોય એવા એવા અદ્ભુત ચરિત્રો સ્વામીના મુખ કમળ થકી આપણને જાણવા મળ્યા છે, સાગર મંથનમાં જ પણ એને પ્રગટ કર્યા છે. નવા યુવાન સંતો જ્યારે વક્તામાં તૈયાર થતા હોય ને, ત્યારે પૂજ્ય સ્વામીની કથા સાંભળે ને, પછી બીજા કોઈ સદશાસ્ત્રને વાંચવાની જરૂર ન પડે. એવા ગૂઢ જે ભગવાનના લીલા ચરિત્રો એ સ્વામીની કથા થકી નવ યુવાન સંતોને પ્રાપ્ત થાય છે. વિશેષ સમય નહીં લઉં, સ્વામીની અથાગ મહેનત છે અને એ મહેનત દ્વારા દેશ વિદેશમાં વસતા સર્વ હરિભક્તોને ભગવાનના દિવ્ય લીલા ચરિત્રોથી શ્રવણ કરીને ખૂબ ખૂબ પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનમય બન્યા છે. ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ અમદાવાદ, શ્રી નરનારાયણ દેવ એમના ચરણ કમળમાં હું પ્રાર્થના કરીશ કે પૂજ્ય જ્ઞાન સ્વામીના શિષ્ય મંડળમાં ઘણા બધા સંતો છે, પૂજ્ય દયાળુ સ્વામી જેવા તો અનેક વક્તાઓ પણ સ્વામીની સમીપે છે, એ સંતો દ્વારા ખૂબ ખૂબ સત્સંગની પ્રવૃત્તિ થતી રહે અને ભક્તજનો દિન પ્રતિદિન ભગવાનમય બને એવી શુભેચ્છાની સાથે મારી વાણી.
ખૂબ સરસ પૂજ્ય સ્વામીને ધન્યવાદ. વાલા ભક્તજનો, અત્યારેનું સેશન પૂરું થાય તે પહેલાં મહેમાન ભક્તોને આહુત કરીશ, તેઓ પૂજ્ય સ્વામી પાસે આવશે અને સ્વામીનું પૂજન કરી રૂઢ આશીર્વાદ પ્રાપ્ત કરશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની. ભક્તજનો, તાળીના નાદ સાથે ત્યાંનું સેશન પૂરું કરીએ છીએ.